वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोपकुमाराय गोविंदाय नमो नमः हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे श्री श्री राधा दामोदर भगवान की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे તમને સંભળાય છે નીચે બરાબર તો વાંધો નહીં મને મારે બોલવાનું છે મારે સાંભળવાનું નથી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક ક્રમાંક 11 શ્રી ભગવાન વાચ અશોચ્યાન અન્વશોચસ્ત્વમ प्रज्ञावादांश भाषसे गतासु न गतासुंश नानु शोचन्ति पंडिता श्री भगवानुवाच अशोच्यान अन्वशोचस्त्वम् प्रज्ञावादांश भाषसे गतासु न अगतासुंश नानु शोचन्ति पंडिताः श्री भगवान उवाच अशोच्या अन्वशोचस्त्वम् प्रज्ञावादांश भाषसे गतासु न गतासुंश नानु शोचन्ति पंडिता श्री भगवान उवाच पूर्ण पुरुषोत्तम परमेश्वर बोलिया अशोच्यान जे शोक करवा योग्य नथी અન્વશોચઃ તું શોક કરી રહ્યો છે, તમ તું પ્રજ્ઞાવાદાન વિદવત્તાપૂર્ણ વાતો, ચ પણ ભાષસે કહે છે, ગત ગયેલા, અસુન પ્રાણ અગત નહીં ગયેલા, અસુન પ્રાણ ચ પણ ન કદી નહીં, અનુશોચંતી શોક કરે છે, પંડિતાહા વિદ્વાન પંડિતો. અનુવાદ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદવત્તા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા યોગ્ય નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેવો વિદ્વાન હોય છે તેવો જીવિત કે મૃત માટે શોક કરતા નથી. તાત્પર્ય ઘણું લાંબુ છે અને સમય થોડો લેટ છે, એટલા માટે તાત્પર્યનો પાઠ નથી કરતા. શિલ પ્રભુપાદ કી હિતાય ગૌરવ પ્રેમાનંદે. તો શ્રીમદ ભગવદ્ ગીતાના 11 નંબરના શ્લોકથી ભગવાન બોલવાનો પ્રારંભ કરે છે. આ શ્લોકમાં પ્રારંભમાં શ્રી વેદવ્યાસ મહારાજ લખી રહ્યા છે, શ્રી ભગવાન ઉવાચ. ભગવાન ઉવાચનો અર્થ પ્રભુપાદજીએ લખ્યું છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એટલા માટે કહે છે કારણ કે ભગવાન ઉવાચ શબ્દ જે છે એ વાસ્તવમાં કૃષ્ણ માટે પ્રયુક્ત કરવામાં આવ્યો છે. આ છોકરાઓને શાંત રહો વડી. તો ભગવાન ઉવાચ શબ્દ જે છે એ માત્ર કૃષ્ણ માટે છે. શું કામ? કારણ કે ભગવદ્ ગીતા જે છે એ કૃષ્ણ બોલી રહ્યા છે. તો વેદવ્યાસ મહારાજે ત્યાં લખ્યું છે શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન ઉવાચ કહેવાનું તાત્પર્ય એ છે કે કૃષ્ણ બોલી રહ્યા છે, અને કૃષ્ણ એટલે ભગવાન. તો કળિયુગનો જે મોટામાં મોટો ઝઘડો છે, ભગવાન કોણ છે એ ન થાય એટલા માટે વેદવ્યાસ મહારાજ લખી રહ્યા છે શ્રી ભગવાન ઉવાચ. આખી દુનિયા જાણે છે ભગવદ્ ગીતા કોણ બોલ્યું છે, કૃષ્ણ બોલ્યા છે. અને વેદવ્યાસ મહારાજ શું લખે છે, શ્રી ભગવાન ઉવાચ. અર્થાત ભગવાન કોણ છે, કૃષ્ણ છે. તો અત્યાર સુધીના જે શ્લોકો હતા એમાં ખાસ ભગવાન કાંઈ બોલ્યા નથી. અને ઘણા વિદ્વાનો એવું કહે છે કે 11 નંબરના શ્લોકથી શ્રી ભગવાન ઉવાચ, પણ ભગવાન ઉવાચ વાસ્તવમાં પહેલા થઈ ચૂક્યું છે. એને જ્યારે ભગવાને અર્જુનને શું કીધું છે, ક્લેબ્યમ અનાર્ય જુષ્ટમ, એને આ બધા સંબોધનો ક્યારે આપ્યા હતા, બીજા અધ્યાયના પ્રારંભમાં. અર્જુનને ભગવાન શું કહી રહ્યા છે કે તારી આ જે વાત છે, તારો વિચાર જે છે એ કેવો છે, અનાર્ય, મતલબ આર્ય લોકો આવો વિચાર કરતા નથી. તો ભગવાન ઉવાચ દ્વિતીય અધ્યાયના પ્રારંભમાં થઈ ચૂક્યું છે, છતાં વેદવ્યાસ મહારાજ અને ભક્તોનું એવું માનવું છે કે ભગવાન ઉવાચ જે છે એ 11મા શ્લોકથી પ્રારંભ થયું છે. એ એટલા માટે કારણ કે અત્યાર સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંબંધ જે છે એ સંબંધ મિત્રતાનો હતો. હેને, અર્જુન અને કૃષ્ણ બે મિત્ર હતા, અને હવે એ બે શું થઈ ગયા છે, ગુરુ અને શિષ્ય. સંબંધ બદલાઈ ગયો ને. 7મા શ્લોકમાં અર્જુને શિષ્યત્વ સ્વીકારી લીધું કે પ્રભુ હું તમારો શિષ્ય છું અને તમે મને જ્ઞાન આપો. તો મિત્રતાનો સંબંધ ગુરુ શિષ્યના સંબંધમાં કન્વર્ટ થઈ ચૂક્યો છે, અને એટલા માટે હવે જે ભગવાન બોલવાનો પ્રારંભ કરે છે એ ભગવાન અર્જુનને જ્ઞાન આપી રહ્યા છે. અને આની પહેલા કંઈક થોડા શ્લોકો એવા છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની કંઈક ઝાંખી હતી. ભગવાન બોલ્યા છે, માનો સંજય ઉવાચ, શ્લોક સંજય બોલી રહ્યો છે પણ એમાં અંદર કોણ બોલી રહ્યું છે? ભગવાન. એને સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે કૃષ્ણએ અર્જુનને આમ કીધું. હે, તો મુખ્ય વક્તા સંજય હતા, ગૌણ વક્તા કૃષ્ણ. અને આવી રીતે પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાયમાં અમુક શ્લોકો છે કે જેમાં ભગવાનની વાણીને કંઈક કંઈક અપ્રત્યક્ષ રૂપે પ્રકટ કરવામાં આવી છે. અને ક્યારેક ક્યારેક ભગવાન મજાક કરી લેતા અર્જુનારે, હે ને, અને અર્જુનને કહેતા તું આ બધું કરે છો એ ઠીક નથી, હે ને, કીધું અનાર્ય. હે અર્જુન, તું આર્ય છો અને આર્ય વ્યક્તિ ક્યારેય આવી અનાર્ય જેવી ચર્ચા કરે નહીં. તો બસ આટલું. પણ કોઈ શ્લોકમાં કૃષ્ણે જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો નથી. જો મિત્રતાનો સંબંધ હતો તો મિત્રતામાં વાત કરી. અને અર્જુને જ્યારે ગુરુના રૂપમાં સ્વીકાર કરી લીધો કૃષ્ણનો, અને એ પછી ગયા શ્લોકમાં આપણે એ ચર્ચા કરી હતી જો તમને યાદ હોય તો, કે ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા અર્જુનને કંઈક કહે છે. એમ તો ભગવાન શા માટે હસ્યા એના અમુક કારણોની ચર્ચા આપણે અગાઉના પ્રવચનમાં કરી, કે ભગવાન હસ્યા એણે જે સ્માઈલ આપી એનું કારણ શું હતું. અને એ હસ્યા પછી હવે ભગવાન અર્જુનને કહી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ, કે છે અર્જુનને પહેલા ભગવાને સંબોધન શું કર્યું? કૌંતેય, પાર્થ, ઋષિકેશ, ગુડાકેશ, હે ને, અર્જુનને અનેક નામોથી સંબોધન કર્યું ભગવાને. પણ આ શ્લોકમાં એક ડિફરન્ટ નામ અર્જુનને અપ્રત્યક્ષ રૂપમાં ભગવાન આપી રહ્યા છે, પંડિત. અર્જુનને કહે છે, અર્જુન, અહીંયા અર્જુન નથી કીધું, શું કહે છે? પંડિત. તો વિચાર કરો, શું અર્જુન વાસ્તવમાં પંડિત હતા? કુરુક્ષેત્રના યુદ્ધમાં એ ગાંડીવ લઈને કથા કરવા ગયા હતા કોઈને? અર્જુન જાતિથી પંડિત નથી, વેશથી પંડિત નથી, અને છતાં ભગવાન અર્જુનને કહી રહ્યા છે, અર્જુન તું પંડિત જેવી વાત કરે છે. શ્લોકનો ભાવાર્થ જોયો ને તમે, કૃષ્ણ શું કહે છે કે અર્જુન તારી વાત જે છે એ તો પંડિત જેવી છે. તો પંડિત શું કામ કહે છે? હે ને, કોઈ એંગલથી અર્જુન પંડિત હતા નહીં, પણ અર્જુને અગાઉના બે અધ્યાયમાં, મતલબ બીજા અધ્યાયના આગળના શ્લોકોમાં અને પહેલો અધ્યાય આખો, જેટલા જેટલા તર્ક ભગવાન સામે રજૂ કર્યા યુદ્ધ નહીં કરવા માટેના, કે આ થશે ને ઓલું થશે ને લોકો આમ કહે છે ને ધર્મનો નાશ થશે ને કુળ ધર્મ નાશ થશે, તો એ જેટલી ચર્ચા અર્જુને કરી, જે તર્ક આપ્યા ભગવાનને, એ તર્ક આપવાનું કામ સંસારમાં કોનું છે? પંડિતોનું. એમ તર્ક કોણ આપે છે? પંડિત આપે છે. તો અર્જુને તો એટલા બધા તર્ક, એટલા બધા તર્ક ભગવાન સામે રજૂ કર્યા કે ભગવાને કીધું કે અર્જુન વાસ્તવમાં તું પંડિત થઈ ગયો છો, વાત તું પંડિત જેવી કરે છો. એમ, અને પંડિત જે હોય ને એ બોલવામાં બહુ કુશળ હોય, વાતો કરવામાં બહુ હોશિયાર હોય, એને પંડિત કહેવાય, વિદ્વાન. તો અર્જુનનું જે આ પાંડિત્ય છે એ ભગવાનને મંજૂર હતું નહીં. ભગવાને કીધું તું વાત પંડિત જેવી કરે છો પણ તું પંડિત છો નહીં. હે, તારી ખાલી વાતો પંડિત જેવી છે પણ તું પંડિત નથી. હે ને, તો ભગવાને ત્યાં સાબિત કર્યું કે તું ભલે વાત કર પણ તારી આવી વાતોથી પ્રભાવિત થઈ જાવ એવો હું નથી. કે તે જે બધા તર્ક રજૂ કર્યા કંઈક રાજનીતિથી ને કંઈક સમાજનીતિથી ને કંઈક ધર્મથી, તો ભગવાન કહે છે મને એમાં કોઈ રસ નથી, આ તારી વાત બધી સાચી છે. એને આ વસ્તુ કદાચ કૃષ્ણ કહે કે તું સંસારમાં કોઈની સામે જઈને રજૂ કરીશ તો લોકોને મજા આવશે, ગમશે, બધા તારી વાતનો સ્વીકાર કરશે, ભાઈ ભાઈઓ ભાઈઓને મરાય નહીં. હે ને, એટલે થોડું ઘણું જવા દેવું પડે, જાતું કરી દેવાય તો લોકોના વાતમાં રસ આવે કે નહીં. હે, પણ કૃષ્ણને બેની સંધિમાં રસ નથી. અને શું કામ નથી? એ આજે આપણે અહીં સમજવાનું છે. કારણ કે અર્જુનના જે તર્ક છે, તર્ક તો એકદમ બુદ્ધિમાન વ્યક્તિ જેવા છે, અને એના પ્રત્યેક તર્કમાં આપણને એવું લાગે નહીં, અર્જુન તો સાચું કહે છે, વૃદ્ધોને ન મારવા જોઈએ, કેમ નહીતર કુળ ધર્મનો નાશ થશે. તો બરાબર છે, વૃદ્ધોની રક્ષા થવી જોઈએ, પણ કૃષ્ણ કંઈક બીજું ચાહે છે. અર્જુનના બધા તર્કને જેમ હવાનો એક જોકો કાગળના મહેલને તોડી નાખે, એમ ભગવાને અર્જુનના બધા તર્કને ભાંગીને ભોગો કરી નાખ્યા. એને એક જ વાક્યમાં કે અર્જુન શું કહે છે ભગવાન, અશોચ્યાન અન્વ શોચસ્તમ પ્રજ્ઞા વાદાંશ ભાષે છે. અર્જુન તું બોલે છો વાસ્તવમાં પ્રજ્ઞા વાદાંશ, પંડિત જેવું બોલે છો તું, પણ તારી વાત જે છે એ પંડિત જેવી છે નહીં. તો ભગવાન એવું કહેવા માંગે છે કે અર્જુન તું જે બોલે છો એ પંડિતાઈ નથી, વાસ્તવિક પંડિતાઈ શું છે એ હું તને બતાવી શકે. અને કહે છે કે પ્રજ્ઞા વાદાંશ, તારી વાતમાં વિદવત્તા નથી. કારણ, તો કારણ ભગવાને બતાવ્યું છે કે એક પંડિત જીવિત અથવા મૃત, એને જેના માટે શોક નથી કરવાનો એના માટે પંડિત ક્યારેય શોક કરતો નથી. અને તું કરે છે, હેને અર્જુનને કીધું તું શોક કરે છે કોના માટે, તો કે આ જીવતા ઊભા છે હજી મર્યા નથી, જીવિત ઊભા છે એના માટે શોક કરે છો, અને મરવાનું બાકી છે આવડાને જ, અને તોય તને અત્યારથી શોક થાય છે ઘરે રે આ બધા મરી જાય, તો તારી વાત જે છે એમાં મને કોઈ દમ લાગતો નથી. ભગવાને કાપી નાખી એની વાતને. તો એક પંડિતનું કર્તવ્ય શું છે, જો આ શ્લોકમાં આ લાઈન બહુ મહત્વની છે કે વાસ્તવિક પંડિત કોણ છે. વાસ્તવિક પંડિત એ છે કે સંસારમાં જેનો શોક નથી કરવાનો એના માટે એ વ્યક્તિ ક્યારેય શોક કરતો નથી, આ વાસ્તવમાં પંડિત છે. અને અર્જુન આનાથી વિપરીત કાર્ય, અર્જુનની વાત પંડિત જેવી છે પણ કાર્ય પંડિત જેવું છે નહીં. તો એ નહોતા જાણતા, એટલે ભગવાને સૌથી પહેલા અર્જુનને બતાવ્યું પંડિત કોને કહેવાય. અને અત્યાર સુધી ભગવાન મિત્રની ભૂમિકામાં હતા, હવે ભગવાન ગુરુની ભૂમિકામાં આવી રહ્યા છે, ગુરુ બની રહ્યા છે. તો કોઈ પણ ગુરુ હોય આ સંસારમાં, એ ગુરુની સૌથી પહેલી ભૂમિકા શું હોવી જોઈએ, હે? ગુરુનું પ્રથમ કર્તવ્ય શું હોવું જોઈએ? તો ગુરુનું પ્રથમ કર્તવ્ય છે જે કૃષ્ણ આ શ્લોકમાં કરી રહ્યા છે, શું? શિષ્યની કમી જે હોય, શિષ્યના દોષ જે હોય એ પહેલા એને બતાવવા, આ ગુરુની પહેલી યોગ્યતા છે. સાચા ગુરુ છે કે ખોટા છે એ ખબર કેમ પડે ખબર, આની ઉપરથી. તમે ગુરુની પાસે જાઓ અને જોઈ ગુરુ તમારા વખાણ કરે, હે, તમને એમ કે નહીં તમે તો બહુ મહાન છો, આ ગુરુ નથી. ગુરુની પહેલી યોગ્યતા એ છે કે એ શિષ્યની વાસ્તવિક કમી, જે શિષ્યમાં દોષ છે એ દોષને બતાવે. જેવું અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણને ગુરુના રૂપમાં સ્વીકાર કર્યો, તો કૃષ્ણે સૌથી પહેલું કામ શું કર્યું, અર્જુનની કમી બતાવી કે અર્જુન તું પંડિત જેવી વાત કરે છો પણ તું પંડિત છો નહીં, સૌથી પહેલી કમી. આ છે ગુરુની પહેલી યોગ્યતા. અને અત્યારે તો ગુરુઓ શું વિચાર કરે છે ખબર છે, પેલા આવવા દો. કોઈ વ્યક્તિ સ્વીકાર કરે કે આ ગુરુ છે, તો ગુરુ એને કમીઓ નથી બતાવતા, એને શું કામ, કદાચ ડર લાગતો છે કે ચેલો ભાગી જાય, તો ગુરુમાં ડર નથી હોતો. અને સાચો ગુરુ એ છે જે શિષ્યની કમી બતાવશે. શું કામ બતાવે છે કમી, કારણ કે એ શિષ્યને આગળ શિક્ષણ આપવા માંગે છે, એને એને આગળ પ્રગતિ કરાવવા માંગે છે. એક ઉદાહરણ મને સ્મરણ આવી રહ્યું છે, એક શિલ્પકાર હતો, શિલ્પકાર ઓળખો છો ને, મૂર્તિઓ બનાવતો હોય. તો એ શિલ્પકારના મનમાં એવું હતું કે હું તો મૂર્તિઓ બનાવું છું પણ મારો જે પુત્ર છે એ એવો શિલ્પી બને, એવો શિલ્પી બને કે એની મૂર્તિમાં અને જીવિત વ્યક્તિમાં કોઈ અંતર ન હોય. તો એવો તૈયાર કરવા માટે એણે એના પુત્રને કીધું તું મૂર્તિ બનાવતા શીખ, ઉત્તમમાં ઉત્તમ શિક્ષાઓ આપી, બધી શિક્ષાઓ આપી. અને એને કીધું કે હજી આમાં કંઈક કમી છે, ફરીથી મૂર્તિ બનાવો. બહુ મહેનત કરી અને ફરીથી એને મૂર્તિ બનાવી. ત્યારે વળી પાછું એને બતાવ્યું કે પિતાજી જોવો આમાં કઈ મિસ્ટેક હવે. તો એને એમાંય ખામી બતાવી કે આ ઠીક નથી, હજી આને બરાબર બનાવો. વળી પાછો એક વાર એ મૂર્તિ બનાવવાનો પ્રયાસ કર્યો અનેકો અનેક વાર, પછી તો એ કંટાળી ગયો. અને એને એક વાર એના એક મિત્રને બોલાવ્યો, એના મિત્રને બોલાવ્યો અને કીધું કે હવે હું 10 મૂર્તિ બનાવીશ. હે ને, કોની મૂર્તિ બનાવીશ? તો કે મારી પોતાની. અને એ 10 માં 9 મૂર્તિ હશે અને 1 હું પોતે હશે. અને તારે ઓળખવાનો છે આમાંથી કે રિયલ કોણ છે અને ડુપ્લિકેટ કોણ છે, સ્પર્શ કર્યા વગર, ટચ નહીં કરવાનો. તો 10 9 મૂર્તિઓનું નિર્માણ કર્યું અને એ 9 મૂર્તિઓની વચ્ચે ઊભો રહી ગયો, એઝ ઇટ ઇઝ, કપડાં સેમ, બધું સેમ, અને કોઈ ફરક ન બતાવી શકે. અને એના મિત્ર, એના મિત્ર આવ્યો અને એ જોવા માંડ્યો એક પછી એક મૂર્તિઓને. અને ઓલો શિલ્પકાર જે હતો એ જોતો હતો કે આ લોકો શું કરે છે. તો એના મિત્રએ એક બુદ્ધિ દોડાવી, એને કીધું કે આ બીજા નંબરની જે વ્યક્તિ છે એમાં કઈક મિસ્ટેક છે. આટલું સાંભળ્યું ને ઓલો બોલ્યો કે મારી બનાવેલી મૂર્તિમાં કોઈ મિસ્ટેક હોય નહીં. અને ત્યારે એ જે શિલ્પકાર છે એને આવીને કીધું, જો એ કે તારી કારીગરીમાં તો કોઈ મિસ્ટેક હતી જ નહીં પહેલેથી, મને ખબર હતી, પણ તારી અંદર જે અહંકાર હતો કે સર્વશ્રેષ્ઠ મૂર્તિઓનું નિર્માણ હું કરી શકું છું, એ અહંકારના કારણે આજ અહીંયા તારી ઓળખ થઈ ગઈ. બાકી આ 10 મૂર્તિમાંથી હું નતો ઓળખી શકતો કે તું કોણ છો. વાસ્તવમાં તારી કારીગરીમાં કોઈ કમી નથી, પણ અહંકાર એ કમીના કારણે, અને આ અહંકાર દૂર કરવા માટે તારી મૂર્તિઓ સુંદર હતી છતાં હું એમાં ખામી કાઢતો હતો. એમ આપણું કાર્ય કદાચ આપણને એમ લાગતું હોય કે હું તો બહુ સેવા કરું છું, હે ને, બહુ મેં આમ કર્યું આમ કર્યું, પ્રચારમાં હું આમ કરું છું, હે ને, પણ આ કોઈ મારી વેલ્યુ કરતા નથી. આ અહંકારનો ભાવ છે, હે ને, આ કમીઓ છે. અને જ્યારે કોઈ કમી આપણને બતાવે ને તો આપણને ગમતું નથી. આપણને કોઈ કહે તમે અહંકારી છો તો મને અહંકારી, તો ક્યારેય પોતાની કમીને વ્યક્તિ પોતે નથી જોઈ શકતા. એ ગુરુ બતાવે છે. અર્જુન તો એમ જ માનતો હતો કે મેં જે કીધું છે એ બધું રાઈટ છે, પણ કૃષ્ણએ બધું ખોટું સાબિત કર્યું. અર્જુન તું જેટલું બોલ્યો છે એમાં જ કાંઈ સાચું નથી, સત્ય શું છે હું બતાવું છું સાંભળ. અને ગુરુ જે છે ને, ગુરુ શબ્દનો અર્થ સંસ્કૃતમાં આપવામાં આવ્યો છે, ગુરુ એટલે ભાર, એને ગુરુનો અર્થ થાય વજન, ભાર. ભાર એટલે ઓલું નહીં ગુરુ કેટલા વજનદાર છે, હે, કેટલા જાડા છે, એમ નહીં. ભારનો અર્થ છે કે ગુરુ જો આપણે સ્વીકાર કરવા હોય તો ગુરુ આપણને જે કમી બતાવે એ કમીનો સ્વીકાર કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. આ શિષ્યની સૌથી પહેલી યોગ્યતા છે. અને આપણે શું થાય છે, ગુરુ ભાર એટલે શિષ્ય ઉપર ગુરુ ભારી રહેશે, શું કામ, એની કમીઓ બતાવી. એક વાસ્તવિક ગુરુ એના શિષ્યને કમી બતાવશે, તમારામાં આ મિસ્ટેક છે, અને ત્યારે શિષ્યને એટલું દુઃખ લાગે કે આટલી બધી ગુરુની સેવા કરી છતાં ગુરુ મારામાં કમી બતાવે છે, મારામાં દોષ કાઢે છે. હંમેશા માટે ગુરુ જે કમીઓ બતાવે છે એને સ્વીકાર કરવા માટે તૈયાર રહેવું, આ શિષ્યનું પ્રથમ લક્ષણ છે જે લોકો દીક્ષા લેવા માંગે છે. કે શું આપણી કમીઓને આપણે સહન કરી શકીએ છીએ? આપણી કમીઓ આપણામાંથી આપણને કોઈ બતાવે તો આપણો તો એ દુશ્મન થઈ જાય છે, હે ને, ગુરુની તો વાત જ આવે છે. શિલ પ્રભુપાદજીને, પ્રભુપાદજી જયારે ક્રોધ કરતા ને એમના શિષ્યો ઉપર, તો પ્રભુપાદજી એવું ખીજાતા તમે નહીં માનો, એ વિદેશમાં રહેવા વાળા એ ભૂરિયાઓ પેન્ટમાં એક નંબર કરી જતા, ખાલી પ્રભુપાદજીને ખીજાતા સાંભળીને. અને વિશ્વાસ ન હોય તો વૃંદાવનમાં તમે ફોરેનર ભક્તો જશે ને પૂછજો, જે લોકો પ્રભુપાદજીના સમયમાં છે, પેન્ટ ભીનું થઈ જતું પ્રભુપાદજી જયારે ખીજાતા ત્યારે. પણ પ્રભુપાદજી કહેતા કે હું ગુરુ બન્યો છું કોના માટે? તમારા માટે. પ્રભુપાદજી કે મને ખબર છે ભક્તિ કેવી રીતે કરવી, ભગવદ્ ધામ જવાનો રસ્તો હું જાણું છું, હું ગુરુ બન્યો છું તમારા માટે, તમારી પ્રગતિ થાય, તમારી ઉન્નતિ થાય, એટલા માટે હું તમને કડક ભાષામાં શિક્ષા આપું છું તમારી પ્રગતિ માટે. અને એ વિદેશી શિષ્યએ સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો તો આજે પરિણામ જુઓ, સંન્યાસીઓ થઈ ગયા છે. એ સમયના 20-25 વર્ષના યુવાનો આજે સંન્યાસ લઈને આખા વિશ્વમાં પ્રચાર કરે છે. શું કામ? કારણ કે ગુરુઓ દ્વારા બતાવેલી કમીને જીવનમાં સ્વીકાર કરી લીધો. તો જેને પ્રગતિ કરવી છે ભક્તિમાં, એણે આ વસ્તુ જીવનમાં હંમેશા માટે યાદ રાખવી પડશે, પોતાની કમીઓનો સ્વીકાર કરવો પડશે. અને એમાં જ્યારે ગુરુ બતાવે છે ત્યારે તો આંખ બંધ કરીને સ્વીકાર કરી લેવાનું. દુનિયાના લાખ લોકો તમને એમ કહેતા હોય તમે બહુ મહાન છો, પણ ગુરુ જો એમ કહેતા હોય તારામાં કાંઈ લેવાનું નથી, તો સ્વીકાર એ જ કરવું પડશે કે મારામાં કાંઈ લેવાનું નથી. દુનિયા ભલે કહેતી હોય તમે તો મહાન ભક્ત છો, એ ખોટું છે, ચોકડી મારવી પડશે. એને શિષ્યની આ યોગ્યતા છે, સમજાય? અને અર્જુનને ભગવાન અત્યારે ભારી પડી રહ્યા છે. ગુરુ જે છે એ વાસ્તવમાં ડોક્ટરની ભૂમિકામાં છે. તમે તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર સૌથી પહેલા શું કરે? રોગ તપાસે ને, તમને શું રોગ થયો છે, તમારા શરીરમાં કમી શું છે, ડોક્ટર પહેલા એ ચેક કરે છે. અને પછી દવા આપે છે. ખાલી રોગ બતાવે એમ નથી કે તમને કહી દે તમને હવે હાર્ટ એટેક આવશે ને તમને નથી રહેવાના. ડોક્ટર ખાલી રોગ નથી બતાવતા, એ પેલા તપાસ કરે પછી કહે કે તમને હાર્ટ એટેક થવાનો છે પણ હું દવા લખી આપું છું તમને નહીં થાય. તો ડોક્ટર એનો રસ્તો કરે છે ને, બીમારી એ શોધે છે એને દૂર કરવાનો રસ્તો તે ડોક્ટર બતાવે છે દવાઓ આપીને. એમ ગુરુ જે છે એ શિષ્યની કમીને જોવે છે, શિષ્યની કમીને દૂર કરવાનો પ્રયાસ કરે છે. શું કામ? કે એ ભક્તને શુદ્ધ બનાવી શકાય. ગુરુ ડોક્ટરની ભૂમિકામાં છે કે પહેલા રોગોનું શોધન કરે છે અને પછી રોગને દૂર કરે છે. એમ ગુરુ હંમેશા એ જ પ્રયાસમાં હોય કે મારો શિષ્ય જે છે એને હું કઈ રીતે શુદ્ધ કરું. પણ આપણે શું કરીએ છીએ? ડોક્ટર પાસે જઈએ રોગોનું નિદાન મેળવી પણ દવા લેતા નથી. ઠીક, આધ્યાત્મિક જીવનમાં એવું થઈ રહ્યું છે કે આપણે જઈએ છીએ ગુરુની પાસે, હે ને? ગીતાનો શ્લોક સાંભળ્યો હોય, તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિન. ગુરુની પાસે જાય પછી ગુરુ એમ કે ભગવાનના નામનો જપ કરો, તમારે આ નથી કરવાનું, આટલું કરવાનું છે. પણ આપણે ગુરુના આદેશ પ્રમાણે કાર્ય કરતા નથી અને એટલે આપણી ભક્તિ જે છે એ આગળ વધતી નથી. તમે જુઓ, હું તમને આ ઉદાહરણ કદાચ ગમે એટલા આપીશ એમાં નહીં સમજાય, એક સત્ય ઘટના તમને બતાવું. નારદજીને ઓળખો છો ને? હે, એ નારદ મુનિના શિષ્ય કોણ છે? નારદજીના શિષ્ય ને ઓળખતા? તેમ કે ઘણા બધા, વેદવ્યાસ મહારાજ પરમ શિષ્ય કોણ છે? વેદવ્યાસ મહારાજ. તો પ્રથમ સ્કંદમાં ભાગવતમમાં ઘટના છે કે નારદ મુનિ જ્યારે વેદવ્યાસ મહારાજને મળ્યા તો એને, નારદ મુનિને ખબર હતી કે મારો શિષ્ય એટલો પાવરફુલ છે કે એણે 4 વેદ લખ્યા, 108 ઉપનિષદ લખ્યા, 18 પુરાણ, વેદાંત સૂત્ર, બ્રહ્મસૂત્ર અને અનેક અનેક મહાભારત બધાની રચના કરી. હેને, હવે માની લો આટલું આપણે લખ્યું હોય એમ તો આપણા ગુરુ શું કહે? આપણને અપેક્ષા શું હોય ગુરુ પાસેથી? હેને, અરે આની વાત તો નાનું એવું કંઈક સારું કામ કર્યું હોય અને તોય આપણને એમ હોય ગુરુ મહારાજ મારા વખાણ કરશે બધાની વચ્ચે કે નહીં આ ભક્તએ તો આટલી સેવા કરી છે, બોલાવો એનું હરિબોલ, હેને? અને બધા લોકો મહામંત્રથી મારું સન્માન કરશે, સ્વાગત. આપણી અપેક્ષા ગુરુઓ પાસેથી આ હોય છે. પણ નારદ મુનિએ આવીને પહેલા વેદવ્યાસજીને કીધું કે વેદવ્યાસજી આજે તમે આટલું બધું લખી નાખ્યું છે, આનાથી આખો સંસાર તમારી પ્રશંસા કરશે, પણ આ તમારું કાર્ય પ્રશંસાને યોગ્ય નથી, આ તો તમારું કાર્ય નિંદાને યોગ્ય છે. તમે તમને શું લાગે છે, આટલું બધું લખ્યું એટલે તમે ઉપકાર કર્યો છે જગત ઉપર? તમારી આ રચનાના કારણે કદાચ આ સંસાર તમને બહુ મોટી પદવી આપશે, તમને મહાન બનાવી દેશે, પણ વાસ્તવમાં તમે મૂર્ખતાનું કામ કર્યું છે. વેદવ્યાસ મહારાજને કહી રહ્યા છે, સુખદેવ ગોસ્વામીના પિતાને. આપણી જેવા તો વેદવ્યાસ મહારાજની તુલનામાં આપણી વેલ્યુ શું છે? કાંઈ નથી. અને તોય આપણે આઈ એમ સમથિંગ. અને કીધું નારદ મુનિએ, ખાલી કમી બતાવી નહીં, તમે આ મૂર્ખતાનું કાર્ય કર્યું છે, અને હવે તમારી આ રચના વાંચીને સંસારના લોકો એટલા ભ્રમિત થશે, એટલા ભ્રમિત થવાના છે કે એનો તમે અંદાજ નથી લગાડ્યો. એટલા માટે એવા લોકોને એ ભ્રમમાંથી બહાર કાઢવા માટે શ્રીમદ ભાગવતમ, ભગવાન શ્રી કૃષ્ણની કથા, ભગવાનની લીલા, એના નામરૂપ ગુણ લીલાઓની ચર્ચા કરવાવાળા ગ્રંથની રચના કરો. એ ખીજાણા નારદ મુનિ, પહેલા સ્કંદમાં જ આ પ્રસંગ છે શ્રીમદ ભાગવતમમાં. તો આ છે વાસ્તવિક ગુરુ. નારદ મુનિ એક વાસ્તવિક ગુરુની પોસ્ટ ઉપર બેઠા છે. ખુશ નો થઈ ગયા તરત, વાહ ભાઈ આપણો શિષ્ય તો અદભુત છે, કેટલું લખ્યું એને, બોલો. બોલા વેદવ્યાસજી આખું જીવન મહેનત કરી કરીને મરી ગયા, અને છેલ્લે તો લખવાની તે શક્તિ નહોતી, એટલું લખ્યું તોય કમી. નારદ મુનિએ કમી કાઢી, પ્રશંસા નથી કરી. એમ તો પછી ગુરુઓ હોય એને શું નકરી શિષ્યમાં કમી જ કાઢવાની? ના, નારદ મુનિએ કમી કાઢી, પણ રસ્તો બતાવ્યો ને. શું બતાવ્યો? ભાગવતમની રચના કરો, જે જીવોનું કલ્યાણ કરવા વાળું છે, વાસ્તવમાં જીવોનું કલ્યાણ કરવાનું છે. એમ ગુરુઓનું કાર્ય છે કેવળ દોષ નહીં, પણ કૃષ્ણ કથા દ્વારા એ શિષ્યનું પોષણ કરે. જેવી રીતે ડોક્ટર રોગ બતાવે છે, પણ રોગની સાથે સાથે એનો ઈલાજ બતાવે છે, ગુરુ આ કાર્ય કરી રહ્યા છે. શિષ્યની કમી બતાવે છે, અને એ કમી કઈ રીતે દૂર કરવી એ રીતે ગુરુ સમજાવે છે. એટલા માટે ગુરુ જયારે કમી બતાવે તો મોઢું બગાડીને ભાગી ન જવું જોઈએ. એમ અને ઘણી વાર આવું બને કે સિનિયર ભક્તો જે છે, માનો કાઉન્સિલર હોય, એ કાઉન્સિલર કોઈ કામ આપે કે તમારે આ કરવાનું, કામની વાત છોડો, માની લો 25 ભક્તો હોય અને એમાં કાઉન્સિલર કહી દે કે તમે ઠીક સેવા નથી કરતા, તમને સેવા કરતા નથી આવડતું, તો આનો તો પારો ચડી જાય ઉપર. આટલા બધા લોકોની વચ્ચે મને કહેવું હોય તો ઘરે બોલાવીને એકલા કહેવું જોઈએ ને? આ શિષ્યો વિચાર કરે છે ને આવો, કે બધા લોકોની વચ્ચે કહેવાની શું જરૂર હતી, મારું અપમાન કરી નાખ્યું, આ કરી નાખ્યું, ગુરુ છે તો હું થઈ ગયું, કેવું હોય તો ઘરમાં દરવાજો બંધ કરીને કહેવું જોઈએ ને કે તારામાં કમી છે. એને આપણો થર્ડ ક્લાસ વિચાર છે. કમી વાસ્તવમાં કોઈ કહી રહ્યું છે તો એનો સ્વીકાર. નારદ મુનિ વેદવ્યાસજી રૂમમાં નહોતા બોલાવ્યા, હાલો તો આશ્રમમાં તમારું કામ છે ઘડીક. ખુલ્લું જાહેરમાં, જગ જાહેર આ પ્રસંગ શ્રીમદ ભાગવતમમાં આવ્યો, અને આખી દુનિયાના લોકોએ આને જાણ્યું કે નારદ મુનિ વેદવ્યાસજીને ખીજાણા હતા. એ દરવાજા મેં એને બંધ ન રાખ્યું, જગ જાહેર પ્રસંગ છે. એમ ગુરુ કદાચ જાહેરમાં કહી દે તો એને તે આશીર્વાદ સમજીને સ્વીકાર કરી લેવો જોઈએ, કારણ કે ગુરુ આપણને જે કાંઈ કમી બતાવે છે એમાં હિત આપણું પોતાનું છે. ગુરુનું આમાં કાંઈ હિત છે? શું ગુરુને જ ખબર ભક્તિ કેવી રીતે કરવી જોઈએ? ગુરુ બધું જાણે છે, પણ તમને ગુરુ બનાવવાના લેવલ સુધી લઈ જવા માટે એ ગુરુ તમારી અંદર કમી જોઈ છે. ગુરુ કેવા હોય છે તમે, એમાં એક કુંભારનું ઉદાહરણ આપણે સમજશું કે ગુરુ કેવા હોય. ગુરુ કુંભાર જેવા હોય. કુંભાર શું કરે છે કે એક માટી જે હોય એ માટીને એવી રીતે એ માટીનું મિશ્રણ કરે છે, અને એમાંથી અલગ અલગ પ્રકારના વાસણોને આકાર આપે છે. તો એ જ્યારે વાસણ બનાવતા હોય, કેટલા લોકોએ જોયું છે કુંભાર વાસણ બનાવતા હોય? બહુ ઓછા લોકો છે. તો ઈ કુંભાર જ્યારે વાસણ બનાવે ત્યારે શું કરે, એક ગોળ રાઉન્ડ એક પૈડું હોય અને એની વચ્ચે માટીનો એક પિંડો મૂકે, અને એ પોતાના બે હાથની કરામત વડે એની ઉપર એક માટલો કુંજો કે જે બનાવવું હોય એ વસ્તુનું નિર્માણ કરે. તો એ બનાવે ત્યારની સ્થિતિ શું હોય? એની એક હાથ માટલાની અંદર હોય અને એક હાથ ઉપર હોય. હવે એ બે હાથનું કાર્ય શું છે? ઉપરનો હાથ જે છે એનાથી એ માટલાને મારતા હોય ઉપરથી, એને શું કામ? કારણ કે એ જે માટી હોય એમાં અમુક કાંકરા હોય ભેગા, પથ્થર. તો એ બહાર એ માટલાને હાથથી મારી અને એમાંથી જે માટીનું જે મતલબ કાંકરા કે પથ્થર જે છે એ પથ્થરને એમાંથી દૂર કરે, અને અંદરનો જે હાથ હોય એનાથી એ માટલાને ધીરે ધીરે અંદરથી હાથ ફેરવતો હોય કે આ માટલું તૂટી ન જાય. એને આ એની પ્રતિક્રિયા છે કે બહારથી મારે છે અને અંદરથી હાથ ફેરવે છે કે માટલું તૂટે નહીં, માટલાને તૂટવા નથી દેતું. તો એવું કદાચ આપણને દેખાય કે આ ગુરુ તો બહુ ભયંકર છે હો ભાઈ, એમ જયારે હોય ત્યારે ખીજાણા જ કરતા હોય, બધાની વચ્ચે કહેતા હોય આ સેવા કરે, ઓલી સેવા કરે, આમ કરે તેમ કરે, એમ તો લોકો દૂર ભાગે એનાથી. તો એ જે મારી રહ્યા છે ગુરુઓ, એ વાસ્તવમાં શું કરી રહ્યા છે? શિષ્યની કમીઓને દૂર કરી રહ્યા છે. જેમ કુંભાર માટીના તત્વમાંથી કાંકરા પથ્થરને દૂર કરે છે, એમ ગુરુ શિષ્યની કમી દ્વારા એની અંદર રહેલા દોષને દૂર કરે છે. ત્યારે શિષ્યનું ઓલું લાગે છે કે થોડું કડક, ગુરુનું વલણ આપણને કડક લાગે છે, પણ જેમ કુંભાર અંદર એક હાથથી માટલાને તૂટવા નથી દેતો, એમ ગુરુ કૃષ્ણ કથા દ્વારા, કીર્તન દ્વારા, ભગવાનની ભક્તિ દ્વારા એ શિષ્યને ભક્તિમાં આગળ વધારે છે. આ કાર્ય છે ગુરુનું. એમ પણ બહારથી કોઈ વ્યક્તિ જોવે તો એમ લાગે કે ઓહો આ ક્યાં ગુરુ બનવાના લાયક છે, એમ બહારથી એવું લાગતું હોય વ્યક્તિને, કારણ કે ગુરુને ક્રોધ કરતા જોઈ લીધા હોય, ગુરુને ક્યારેક શિષ્યોને ખીજાતા જોયા હોય, તો લોકો એવું સમજે કે આ ગુરુ બનવાના લાયક નથી. પણ એ જાણતા નથી કે ગુરુ આ એનું એક સ્વરૂપ છે, અને બીજા સ્વરૂપમાં એ ગુરુ શિષ્યનું પોષણ કરે છે કૃષ્ણ કથાઓ દ્વારા, એમના ઉપદેશો દ્વારા, ભગવાનના નામ સંકીર્તન દ્વારા, કે એમની ગુણ કે રૂપનું વર્ણન કરીને. કૃષ્ણ કથા દ્વારા એક ગુરુ એના શિષ્યનું વાસ્તવમાં પોષણ કરે છે. જેમ શિષ્ય ઠીક ઠીક તપી જાય, એને શિષ્યને બહુ તપાવે, બહુ તપાવે, અને એમ લાગે કે નહીં હવે આ બિલકુલ યોગ્ય થઈ ગયો છે, ત્યારે એ શિષ્યની ઉપર મારે હથોડો, જેમ લુહાર, લુહાર જોયો છે ને તમે, લુહારનું કામ શું છે? લોખંડને આકાર આપવાનું કામ લુહાર કરે છે. તો લુહાર શું કરે છે? સૌથી પહેલા તો લોખંડને તપાવે છે. કેટલું તપાવે છે? કેટલું તપાવે છે? જ્યાં સુધી લોખંડ પોતાના સ્વરૂપને બદલી ન નાખે, જેનું મૂળ સ્વરૂપ દેખાતું હોય એમાંથી લાલ ચોળ અગ્નિનું સ્વરૂપ જ્યાં સુધી ધારણ ન કરે, ત્યાં સુધી લુહાર હથોડો મારતો નથી. અને એને દેખાય કે હવે લોટું ગરમ થયું છે, અને પછી એની ઉપર હથોડો મારે, અને હથોડાનું પરિણામ શું આવે છે? કે લોખંડ એક સુંદર આકારના રૂપમાં નિર્માણ થાય છે. એમ ગુરુ જે છે એ શિષ્યને પહેલા તપાવે, એને કઠિન, એકદમ કઠિન થી કઠિન પરિસ્થિતિમાં મૂકે, એનું અપમાન કરશે બધાની વચ્ચે, એની કમી, એના દોષ જગ જાહેર કરશે કે આ મારા શિષ્યમાં આ કમી છે, એ આ નથી કરતો, નથી કરતો. પણ જ્યારે ગુરુને ખબર પડશે કે હવે આ યોગ્ય થઈ ગયો છે, ત્યારે એને સુંદર આકાર આપશે, એને એક લુહાર. તો ભગવાને તે અર્જુનને તપાવી રહ્યા છે. આ શ્લોકમાં જે થઈ રહ્યું છે શું થઈ રહ્યું? અર્જુનને તપાવી રહ્યા છે, હેને, અને એની ઉપર પ્રહાર કરી રહ્યા છે. પ્રભુપાદજીએ લખ્યું છે, તાત્પર્યની પહેલી લાઈન વાંચો કે અર્જુન તું મૂર્ખ છો, હેને, સીધું ભગવાન શું કહે છે? અર્જુન મૂર્ખ છો તું. હવે માની લો તમે કોઈને જેમ કહો મારે તમારી પાસે દીક્ષા લેવી છે, એમ કે તું મૂર્ખ છો, તો આપણી શું સ્થિતિ હોય? ભાગી જાવી કે નહીં? આ ગુરુ છે કોણ છે? હજી તો હું ગયો છું એના શરણમાં, મને કહે છે તું મૂર્ખ છો, અને અર્જુને તો હજી હમણાં હમણાં શરણાગતિ લીધી 7મા શ્લોકમાં, અને 11મા શ્લોકમાં કૃષ્ણે કહી દીધું કે તું મૂર્ખ છો. ભગવાન કહી રહ્યા છે, મૂર્ખ કહી રહ્યા છે. શું કામ? કારણ કે એ મૂર્ખ જે કહી રહ્યા છે એ વાસ્તવમાં હથોડાનો પ્રહાર છે. અર્જુનને બરાબર તપાવી રહ્યા છે ભગવાન. અને અર્જુન માટે આ કેમ હથોડા સમાન છે જાણો છો? ભગવાન અર્જુનને મૂર્ખ કહી રહ્યા છે 64 કરોડ સૈનિકોની વચ્ચે. હવે વિચાર કરો કે આપણું બહુ મોટું સન્માન હોય હે આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં, અને આપણા ગુરુ એ હજારો આપણા સગા સંબંધીઓની વચ્ચે કહી દે કે તું હાવ બુદ્ધિનો બારદાન છો, તો કેવું લાગે? એમ સમજો છો ને? કોઈ વ્યક્તિ કહી દે તમે અવ્વલ નંબરના મૂર્ખ છો, તો લોકો વિચાર કરશે મને મૂર્ખ કીધો એ આટલા બધા લોકોની વચ્ચે. 64 કરોડ સૈનિકો જેના મનમાં અર્જુન પ્રત્યે કેટલું સન્માન હતું કે આ તો આ એકલો કાફી છે આ બધા કૌરવ અને પાંડવોને મારવા માટે, એવા યોદ્ધાઓ જોઈ રહ્યા છે કૃષ્ણ અર્જુનને મૂર્ખ કહી રહ્યા છે. કેટલી વેલ્યુ ડાઉન થઈ છે બોલો. લાગે છે ને હથોડો છે વાસ્તવમાં, અને એ તો આપણી ઉપર જયારે પડે ને ત્યારે ખબર પડે. આ તો અર્જુન ઉપર પડે છે ને એનું સાંભળીને આપણને મજા આવે છે. જયારે આપણા ગુરુ આપણું અપમાન કરશે, વાસ્તવિક કમી જયારે આપણી કાઢશે ને, ત્યારે ખબર પડે કે હથોડાનો માર કેવો હોય છે. અને આપણી અર્જુન જેટલી વેલ્યુ થોડી, અર્જુનની વેલ્યુ આપણને નહીં સમજાય ક્યારે. એમ 64 કરોડ સૈનિકોની અંદર એક ક્ષત્રિય, એક સૌથી મહાન યોદ્ધા તરીકે જેનું સ્થાન છે, અને એ મહાન યોદ્ધાને ભગવાન કહી રહ્યા છે મૂર્ખ, આ હથોડો છે. એમ અને બીજું કે માની લો કોઈક બીજાએ કીધું હતું, ઠીક સારથી હે આપણે ગાડી લઈને જતા હોય અને આપણો ડ્રાઈવર એમ કે શેઠજી તમે તો પહેલા નંબરના મૂર્ખ છો, તો આપણું આપણું શું થાય? એમ કેવું લાગે? ચાલો આપણો ડ્રાઈવર આપણને મૂર્ખ કે એમ. સારથીના રૂપમાં છે કૃષ્ણ, અને એક સારથી એક રાજાને કહી રહ્યો છે કે તું મૂર્ખ છો. એમ તો આ વાસ્તવમાં ભગવાન પ્રહાર કરી રહ્યા છે અર્જુન ઉપર, હથોડો મારી રહ્યા છે. અને ગુરુ એક ત્રીજું ઉદાહરણ છે. ગુરુ કુંભારની સમાન છે, કુંભારની સમાન એ અંદર બહારથી શિષ્યનું ધ્યાન રાખે છે, લુહારની સમાન એ શિષ્યને આકાર આપે છે, અને ત્રીજું છે સોનું. સોનું કોનો ધંધો છે? સોનીનો. એને તો સોની શું કરે છે? સોનાને શુદ્ધ કરવું હોય તો એ સોનાને શુદ્ધ કેવી રીતે કરે છે? પાણીથી ધોવે છે, લિક્વિડથી ધોવે છે. સોનું પહેલા તો શુદ્ધ થતા કેટલાય જોયું છે, અહીં બેઠા છે ભાવ જ એટલો છે, હું વિચાર કરવો આપણે. સોનું અગ્નિમાં તપાવીને શુદ્ધ થાય છે, ખબર છે? સોનું પાણીથી ન શુદ્ધ થાય, અગ્નિમાં સોનાને તપાવવામાં આવે. એ 24 કેરેટ સોનું અગ્નિમાં તપાવે અને એમાંથી બધી અશુદ્ધિઓ દૂર થાય, અને પછી 24 કેરેટના રૂપમાં આવે આપણી સામે. તો જેમ સોની એ સોનાને આગ દ્વારા શુદ્ધ કરે, એવી જ રીતે ગુરુ એના શિષ્યને શુદ્ધ કરે છે. અને આ પ્રક્રિયા જ્યારે ચાલુ હોય, ગુરુ જ્યારે શિષ્યને શુદ્ધ કરતા હોય, ત્યારે શિષ્યને તો લાગે આ મારો ગુરુ છે કે શત્રુ છે, એમ આગલા જન્મનો દુશ્મન ભટકાણો છે. એટલું ભયંકર ગુરુ દેખાતા હોય જયારે શુદ્ધતાની પ્રોસેસ ચાલતી હોય ને ત્યારે. કારણ કે આપણા ઇસ્કોનમાં એક કોર્સ છે ભક્તિ શાસ્ત્રી, ઈ જયારે કરો ને ત્યારે તમને સમજાય કે ઈ વખતે ગુરુ કેવા ભયંકર લાગે છે. કારણ કે ભગવદ ગીતાની ફિલોસોફી હાલતી હોય, મગજમાં કઈ ઉતરતું ન હોય, અને ત્યારે એમ લાગે આ હવે બંધ થાય થારું. અને એમાંય ઘરે જયારે લેસન હોમવર્ક આપે ને, ત્યારે એમ થાય કે હવે અહીંથી ભાગી જાય તો સારું સુરત છોડી. આ ભગવદ ગીતા જયારે શીખતા હોય ને, ત્યારે તો લગભગ 30 માંથી 5-6 વધે છે. એ કોર્સ એટલો ભયંકર છે, અને ત્યારે આ વસ્તુનો અનુભવ થાય, એમ ત્યારે ગુરુ શત્રુ જેવા દેખાય. એમ બાકી દીક્ષા લઈને આવે ને એમનામ તો બહુ વાત કરે, અમારા ગુરુ તો વાત જ જવા દેવો. પણ ક્યારેક બે પાસે ઉપદેશ લે, પછી ખબર પડે ગુરુ કેટલા મહાન છે. વાસ્તવમાં ગુરુ મહાન છે, પણ એ ગુરુના ઉપદેશ આપણે પચાવી શકતા નથી, કારણ આપણામાં અશુદ્ધિ છે.
અને આપણી અશુદ્ધિને દૂર કરવા ગુરુ આપણને બહુ તપાવે છે, અને એ આપણને દુશ્મન લાગે છે. ક્યાં સુધી? જ્યાં સુધી શિષ્ય શુદ્ધ થઈ અને ભક્તિ રસના ફળને ચાખતો નથી ત્યાં સુધી ગુરુ શત્રુ. અને પછી તો એવા મીઠા લાગે, એમ થાય કે આના પગ જ પકડી રાખવું. જ્યારે સમજાઈ જાય, તત્વ જ્યારે સમજી લે છે, પછી તો એમ થાય કે ગુરુને જીવનમાં છોડવા જેવા નથી. પહેલા તો શત્રુ, ભયંકર શત્રુ, પણ વાસ્તવમાં ગુરુ એવા નથી હોતા. ગુરુ આ બધું કરે છે, શિષ્યને તપાવે છે. ઈશા માટે કરે છે? એને શુદ્ધ કરવા માટે. તો ત્રણ ઉદાહરણ. કુંભારના રૂપમાં ગુરુ શું કરે છે? શિષ્યને યોગ્ય બનાવે છે. લુહારના રૂપમાં ગુરુ શું કરે છે? એ શિષ્યને ઘડે છે, આકાર આપે છે, મતલબ એને શિક્ષા પ્રદાન કરે છે. અને શુદ્ધતા, પોતાનો સંગ આપીને ગુરુ એ શિષ્યની અશુદ્ધિઓને દૂર, અર્થાત સાધુ સંગ પ્રદાન કરી અને ગુરુ એના શિષ્યની કમીઓને દૂર કરી શુદ્ધતા પ્રદાન કરે છે અને શિષ્યને એક યોગ્ય વૈષ્ણવ બનાવે છે. પણ કળિયુગમાં જે તથાકથિત ગુરુઓ છે, મતલબ જે લોકો વાસ્તવમાં ગુરુ નથી, પાખંડી ગુરુઓ જે છે, એ લોકો પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવા માંગે છે, પોતાનું એક સ્વરૂપ ઊભું કરવા માંગે છે. શું? ક્રોધ નહીં. માની લો, આમ તમે જાઓ ગુરુની પાસે, એવો સુંદર ફોટો હોય, આમ શાંત બેઠા હોય, આપણને લાગે નહીં આ તો વાસ્તવમાં સહનશીલતાની મૂર્તિ છે. અને એનું સૂત્ર નીચે લખ્યું હોય, જીવનમાં ક્યારેય ક્રોધ કરવો જોઈએ નહીં. અને ગુરુ કોઈ દી ક્રોધ ન કરે, શિષ્ય ગમે એવું કરે તોય ક્રોધ ન કરે. શું કામ? ગીતામાં ભગવાને કીધું છે કે ક્રોધ નરકનો દ્વાર છે, એટલા માટે ક્યારેય ક્રોધ કરવો જોઈએ નહીં. આવું આ કોનું મંતવ્ય છે જાણો છો? જે લોકો સંસારના પાખંડી ગુરુઓ છે. કારણ કે પ્રભુપાદજી જેવા શિષ્યો, સોરી, પ્રભુપાદજી જેવા ગુરુ એ શિષ્યને રોવરાવે, ઉભા ઉભા રડાવે. પ્રભુપાદજી જેનો જે ક્રોધ હતો, એક ભક્ત પાસેથી મેં સાંભળ્યું હતું કે પ્રભુપાદજી જયારે ક્રોધિત થતા ને તો કોઈની હિંમત નહોતી એના મોઢા સામું જોઈએ, એટલો ક્રોધ. અને એમ થાય કે હમણાં પ્રભુપાદજી આવડા મારી મારી આનો ભાંગી નાખવાના છે, એટલો ક્રોધ કરતા પ્રભુપાદજી. આમ લાલ થઈ જતું મોઢું પ્રભુપાદજીનું, ક્રોધ જયારે કરતા ને ત્યારે. તો એનો અર્થ શું છે? એ વાસ્તવિક ગુરુ નથી. એ જ વાસ્તવિક ગુરુ છે. આના માટે હું તમને એક પ્રભુપાદજીના જીવનનો એક પ્રસંગ કહું કે પ્રભુપાદજીને જયારે આવો ક્રોધ કરતા જોતા ને બહારના લોકો, તો પ્રભુપાદજીને પૂછતા કે તમે આ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છો, આ આખી સંસ્થાના હેડ છો તમે, અને આટલો બધો ક્રોધ કરો, તમને તમને એમ નથી થતું કે આ સંસ્થાના આચાર્ય જેવો એને આ ન કરવું જોઈએ? પ્રશ્ન વિચારણીય છે ને. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘનો જેને પાયો નાખ્યો છે અને એ વ્યક્તિમાં આટલો બધો ક્રોધ, તો લોકો કહેતા પ્રભુપાદજી તમારે ક્રોધિત ન થવું જોઈએ, કારણ કે તમે તો બધાના હેડ છો, લીડર છો, અને તમે તો પ્રવચનમાં કયો છો કે કૃષ્ણ ગીતામાં કહે છે કે ક્રોધ નરકનું દ્વાર છે, તો તમારે ક્રોધ ન કરવો જોઈએ. એકવાર એક વ્યક્તિ આવ્યો પ્રભુપાદજી પાસે અને એને પૂછ્યું, એને કીધું પ્રભુપાદજીને, આ સંસારમાં કૃષ્ણ નથી, ભગવાન છે જ નહીં. પ્રભુપાદજી કે નથી, તું નરાધમ છો. સીધું પ્રભુપાદજીએ કીધું, તું કોણ છો? નરાધમ. આના નરાધમ શું છે જાણો છો? આપણે ગુજરાતીમાં ગાળું બોલીએ, અમુક લોકો હિન્દીમાં બોલતા હોય, કોઈક ઇંગ્લિશમાં બોલે, આ નરાધમ જે છે ને સંસ્કૃતની ગાળ છે. અને પ્રભુપાદજી એને સીધું કીધું, ઓલા એવું કીધું કે કૃષ્ણ છે જ નહીં દુનિયામાં, કૃષ્ણનું કોઈ અસ્તિત્વ નથી. પ્રભુપાદજી કે તું નરાધમ છો? અને પ્રભુપાદજીએ કીધું, તો ઓલાએ કીધું, પ્રભુપાદજી આ શું બોલો તમે? તમે એક ગુરુ છો, એક સાધુ સંન્યાસી છો, તમારે આવું બોલવું જોઈએ નહીં. તો પ્રભુપાદજીએ કીધું, હું નથી કહેતો, કૃષ્ણ કહે છે ગીતામાં. અને વાસ્તવમાં ભગવાન બોલ્યા છે, સાતમા અધ્યાયનો એક શ્લોક છે, એમાં કીધું છે, મૂઢ નરાધમ એ લોકો છે જે મારા શરણે આવતા નથી, એમાં કૃષ્ણ બોલ્યા છે. પ્રભુપાદજીએ કીધું સીધું, તને સારું ન લાગે કાંઈ નહીં, આ કોણ કહે છે? કૃષ્ણ. જે મારા અસ્તિત્વને નથી માનતા એ બધા મૂઢ છે, એ બધા નરાધમ છે, આવું ભગવાન ગીતામાં બોલ્યા છે. અને ઓલો વ્યક્તિ તરત પ્રભુપાદજીથી પ્રભાવિત થઈ ગયો. અને પ્રભુપાદજીથી પ્રભાવિત થઈ પ્રભુપાદજીની શરણાગતિ લીધી અને પ્રભુપાદજી પાસે દીક્ષા લીધી. પછી એક વ્યક્તિ એને પૂછ્યું કે લા, તું કૃષ્ણને માનતો નતો હે ને, અને આ પ્રભુપાદજીએ તને નરાધમ કીધો, તને ગાળ્યું દીધી, તોય તું પાછો એનો શિષ્ય થઈ ગયો. અને ત્યારે વ્યક્તિએ જે જવાબ આપ્યો છે ભક્તો, એ સમજવા જેવો છે. એને એવું કીધું કે હું એક એવા વ્યક્તિની શોધમાં છું જેને પોતાની ઇમેજની ચિંતા ન હોય, પણ એ વ્યક્તિ પોતાની ચિંતા કર્યા વગર આ સંસારમાં કૃષ્ણનું દાન કરતો હોય એવા ગુરુની હું શોધમાં હતો. અને આ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજી એને પોતાની ચિંતા ન કરી કે હું આને ગાળ દઈશ તો આ બીજી વાર મારી પાસે આવશે નહીં. જે કૃષ્ણ બોલી રહ્યા છે એને એઝ ઇટ ઇઝ પ્રદાન કર્યું. આ છે ગુરુઓનો સ્વભાવ, આ છે વાસ્તવિક ગુરુ, કે જે પોતાની ઇમેજની ચિંતા કરતા નથી કે લોકો મારા વિષયમાં શું વિચારશે, લોકો મારા વિષયમાં શું બોલશે. આવી બધી ચિંતા વાસ્તવિક ગુરુ ક્યારેય કરતા નથી. આ ચિંતા કોને હોય? જેને શાસ્ત્રનું તત્વ ખબર નથી એવા ફાલતુ જે ગુરુઓ છે એ વિચાર કરે કે જો હું ક્રોધ કરીશ તો ચેલાઓ ઘટશે, એને પછી એને વધારવામાં પાછી મહેનત પડશે. એમ આ પાખંડી ગુરુઓનું કાર્ય છે. જો પ્રભુપાદજી સીધું કહેતા, કોઈ વ્યક્તિ એવો લાગે તો એને કહેતા તમે મૂઢ છો, કેમ ભક્તિ નથી? ખાસ તો વૈજ્ઞાનિકોને, જ્યાં દુનિયાના સાયન્ટિસ્ટો છે એને કહેતા તમે બધા ચોર છો. વૈજ્ઞાનિકોને કહેવું તમે ચોર છો એટલે, અને એ તે અહીંથી વિદેશમાં પ્રચાર કરવા ગયા હતા. પ્રભુપાદજીને તો પ્રચાર કરવા નહોતો ભક્તો, ચોર કીધું તોય લોકો ભક્ત બન્યા. શું કામ? કારણ કે એ પ્રભુપાદજીના ભાવને ઓળખતા હતા કે આ લૂંટવા વાળો સાધુ નથી, આ વાસ્તવિક કૃષ્ણનું દાન કરવા વાળો સાધુ છે. વિચાર કરો, પ્રભુપાદજીએ કોઈ દિવસ પોતાની વેલ્યુની ચિંતા નથી કરી કે લોકો મારી પ્રશંસા કરશે, મને ગાળ્યું દેશે. જે કરવો એ કરે, કૃષ્ણ આ છે અને એનો એ જ રૂપમાં સ્વીકાર કરવો પડશે જો તમારે ભક્ત બનવું હોય તો. પ્રભુપાદજીએ કોઈ દિવસ સિદ્ધાંત કે શાસ્ત્રમાં મિલાવટ નથી કરી, બાર્ગેનિંગ નથી કર્યું પ્રભુપાદજીએ ક્યારેય કે હારું તમે વૈજ્ઞાનિક છો, બહુ મોટા માણસ છો તો તમને સારું લાગે એટલે વાંધો નહીં, એને તમને નરાધમ ન કહેવાય, નહીં. પ્રભુપાદજી ક્યારેય ચિંતા નહોતા કરતા કે સામે વાળો કોણ છે. પ્રભુપાદજી એક જ ચિંતા કરતા, આને કૃષ્ણ આપો, એને બસ. અને એવા વ્યક્તિઓ ભક્ત બન્યા છે. એટલા માટે આપણા જીવનનું મહત્વનું અંગ એ છે કે ગુરુની શરણાગતિ સ્વીકાર કરવી, ગુરુને પૂર્ણ રૂપે શરણાગત થવું. ભલે ક્યારેક ક્યારેક ગુરુ આપણને ખીજાય, ક્યારેક આપણને ન ગમે એવું કહેતા હોય, આપણને ન ગમતી હોય એવી સેવા આપે, પણ ચૂપચાપ ગુરુના આદેશને સ્વીકાર કરી લેવો જોઈએ. એક શિષ્યની આમાં જ પ્રગતિ છે. અને જો એનો સ્વીકાર કરવામાં નહીં આવે તો વાસ્તવમાં એવા લોકો ક્યારેય પ્રગતિ કરતા નથી. જેને પોતાની ઇમેજની ચિંતા છે કે લોકો મારા વિષયમાં શું કહેશે, સમાજ શું કહેશે, આ લોકોની ક્યારેય પ્રગતિ થવાની નથી. પ્રભુપાદજી આજે એક સફળ આચાર્યના રૂપમાં આખી દુનિયાની સામે ઊભા છે. એનું કારણ શું છે? એણે પોતાની ચિંતા ક્યારેય કરી નથી. તો આ ગુરુનો એક સ્વભાવ છે. અને શિષ્યનું જીવન જ પ્રારંભ થાય છે ક્યાંથી? હથોડાથી. આ હથોડો યાદ રાખવાનો છે. શિષ્યનું જીવન પ્રારંભ થાય છે ગુરુના પ્રહારથી. ગુરુ જ્યારે તપાવે છે, ગુરુ એની ઉપર પ્રહાર કરે છે, એ જ શિષ્યની વાસ્તવિક પ્રગતિ છે. અને શરૂઆત જ એના જીવનની ત્યાંથી થાય છે. તો હવે આ શ્લોકનો જે બીજો વિષય છે કે ભગવાન એને અર્જુનને તપાવી રહ્યા છે, એ બધી વાત ઠીક છે, પણ ભગવાન કહી રહ્યા છે અર્જુન તારે શોક કરવો જોઈએ નહીં. જો તારે પંડિત થવું હોય તો શોક કરવો જોઈએ નહીં. તો એક પ્રશ્ન થાય કે શોકનો અસલી વિષય શું છે, હેને? શોક ક્યાં કરવો જોઈએ, કોના માટે કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ અને કયા પ્રકારે કરવો જોઈએ? શોક એક બહુ જાણવાનો વિષય છે, ક્યાં કરવો, કોના માટે કરવો, ક્યારે કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ. આ વસ્તુ જેને ખબર નથી એ વ્યક્તિ જીવનમાં ક્યારેય પંડિત બનવાનો નથી, એ વ્યક્તિ ક્યારેય દુઃખમાંથી મુક્ત થવાનો નથી. એમ શોક એટલે શું? એક ભાવના છે, એક ફિલિંગ છે, એક લાગણી છે. એમ પણ જો તમે એ લાગણીને પ્રકટ નહીં કરો તો શું કરશો? એ લાગણીને તમે મારો છો, હે ને? એ ભાવનાને તમે મારો છો. તો એવું નથી કે આ ભક્તિમાં ભાવનાઓનું કોઈ સ્થાન નથી. કૃષ્ણ ભાવના નામ પ્રભુપાદજી એટલે આપ્યું કે તમારી અંદર જેટલી લાગણીઓ છે, જેટલી ભાવનાઓ છે, એ બધી લાગણીઓનું મૂલ્ય છે, એની વેલ્યુ છે. ઘણા ભક્તો આ શ્લોક વાંચીને હું નિર્ણય લે, ખબર? ભગવાને ગીતામાં કીધું છે જીવિત કે મૃત માટે શોક કરવો જોઈએ નહીં, બાપા મરી ગયા છે રોવાનું નથી. આ સાર કાઢ્યો છે ગીતામાં. હા, મેં લગભગ ભક્તોના મુખેથી આ શ્લોકના વિષયમાં આ જ સાંભળ્યું છે. ભગવાને ગીતામાં કીધું છે શોક નથી કરવાનો, એટલે જીવતા વગ મરી ગયા હોય પરિવારમાં જ ભલ મરી જાય, આપણે રોવાનું નહીં. તો શું કૃષ્ણ કોન્શિયસનેસ આ છે, લાગણીઓને મારવી એ છે? બિલકુલ નહીં. આ જે લોકો કૃષ્ણ ભાવનામૃતને નથી સમજ્યા એનો આ વિષય છે, જે લોકો એની લાગણીઓને એની ભાવનાઓને મારી નાખે છે. તમે વિચાર કરો, પ્રભુપાદજીએ નામ જ આપ્યું છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. તમારી ભાવનાઓ જે છે એને કૃષ્ણમાં લગાવવાની છે, સમજાય છે? મારવાની નથી, લાગણીઓને મારવાની નથી, હે ને? હવે તમે માની લો કે ક્રોધ ન કરવો જોઈએ, આવું તમે ગીતામાંથી સમજ્યા. અર્જુને ભગવદ્ ગીતા આખી સાંભળ્યા પછી જ કૃષ્ણને કીધું કોને મારવાના છે બતાવો, અને ક્રોધ કરીને બધા કૌરવોને ઢાળી દીધા. આ નથી ગીતાનો, ગીતા પૂરી થયા પછી શું થયું વિચાર કરવાની ઉપર. જે કૃષ્ણ અર્જુનને ક્રોધ નહીં કરવો જોઈએ એવું સમજાવે છે, એ જ અર્જુનને ગીતા સાંભળ્યા પછી 64 કરોડ ને હોરાવી દીધા કુરુક્ષેત્રમાં. કારણ કે ક્રોધ વગેરે તો યુદ્ધ થાય નહીં. લાગણીઓને મારવાની નથી, લાગણીઓને ક્યાં લગાડવાની છે એ સમજવાનો વિષય છે. હવે જુઓ, અહીંયા અર્જુને કૌરવો ઉપર ક્રોધ બતાવ્યો, હનુમાનજીને ક્રોધ આવ્યો હતો અને શું કર્યું? લંકા હળગાવી દીધી. હે, તો અર્જુન અને હનુમાનજી બેએ પોતાનો જે ક્રોધ છે એ ભગવાનની સેવામાં લગાડ્યો. એકે અધર્મીઓનો વિનાશ કરીને ભગવાનની સેવા કરી, અને હનુમાનજીએ ભગવાન રામની આજ્ઞાનું પાલન કરવા માટે એમણે લંકાનું દહન કર્યું. તો જો ભક્તો જે છે એ પોતાની અંદર આ બધું જે છે કામ ક્રોધ એને ભગવાનની સેવામાં લગાડે છે, અને એમણે વાસ્તવમાં લગાડ્યું સેવામાં. તો અર્જુન દ્વારા શોક થઈ રહ્યો છે, અને બીજો શોક યુધિષ્ઠિર મહારાજ દ્વારા થયો. અર્જુને શોક ક્યારે કર્યો? યુદ્ધ પહેલા. બધા જીવે છે, કોઈ મર્યું નથી. અર્જુન જીવિત માટે શોક કરે છે, અને યુધિષ્ઠિર મહારાજે શોક ક્યારે કર્યો? યુદ્ધમાં બધા મરી ગયા પછી. હે, ભાગવતમમાં છે ને 7મો 8મો અધ્યાય. અર્જુન જીવિત માટે શોક કરી રહ્યા છે, યુધિષ્ઠિર મહારાજ મૃત્યુ માટે શોક કરે છે. તો પ્રશ્ન એ ઉભો છે કે જીવતા હોય ત્યારે શોક કરવો જોઈએ કે મરી ગયા પછી શોક કરવો જોઈએ? મને ખબર છે મોડું થાય છે, અને આપણે ઘડિયાળને જોવાની જરૂર નથી, આ વિષય સમજવો જરૂરી છે. હે ને, હું આને અહીંથી અધૂરું છોડી શકું છું, પણ મારે આવવામાં લેટ થયું હતું થોડું 1.5 કલાક, એટલે થોડો સમય આજે લેટ થશે. આમ તો 10:30 આપણે પૂરું કરીએ છીએ, પણ આ વિષય માટે થોડું લેટ થશે, એટલે ઘડિયાળને જોયા વગર ધ્યાન અહીંયા રાખજો. તો શોક કોના માટે કરવો જોઈએ, આ એક પોઈન્ટ ઊભો છે. તો વાસ્તવમાં ભગવાન શું કહી રહ્યા છે? હવે 3 મુદ્દા ઊભા થયા. અર્જુન જીવિત માટે શોક કરી રહ્યા છે, યુધિષ્ઠિર મૃત્યુ માટે, અને કૃષ્ણ કહે છે કે જીવિત હોય કે મૃત બેમાંથી એકઈ માટે શોક કરવો જોઈએ નહીં, બેમાંથી એકઈનો શોક ન કરવો જોઈએ. પણ શોક થાય છે ક્યારે? જીવતા હોય ત્યારે તે, અને મરી ગયા પછી તે. કઈ રીતે? તો ગીતામાં ભગવાન કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુ
દર્શનમ.
વ્યક્તિ ચાર પ્રકારે આ સંસારની અંદર દુઃખનું દર્શન લખ્યું છે, અનુદર્શનમ. ચાર પ્રકારે દુઃખનું દર્શન કરે છે, જન્મના રૂપમાં, મૃત્યુના રૂપમાં, જરા અને વ્યાધિના રૂપમાં. આ ચાર જગ્યાએ વ્યક્તિ શોકનું દર્શન કરે છે. તો એક પ્રશ્ન થાય કે જન્મમાં કઈ રીતે શોક છે, કારણ કે જન્મમાં તો બધા ખુશ હોય એને કે આપણા ઘરે બાળકનો જન્મ થવાનો છે, ખુશ નહીં. જન્મની અંદર શોક કરે છે બાળક, જે બાળક જન્મ લેવાનું છે ઈ શોક કરે છે. ખોલો શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 કપિલ દેવભૂતિ સંવાદ. કપિલ ભગવાને વર્ણન કર્યું છે કે જન્મ સમયે જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ મૃત્યુ સમયે નથી. એટલું ભયાનક દુઃખ જન્મના સમયે હોય છે માતાના ગર્ભમાં. અને એ દુઃખથી બચવા માટે જીવ પ્રાર્થના કરે છે ભગવાનને. ભાગવતમાં છે ને, જંતુ ઉવાચ, જીવ પ્રાર્થના કરે છે ભગવાનને કે આમાંથી બચાવો, અહીંથી બહાર કાઢો મને. શોક કરે છે માતાના ગર્ભમાં એ બાળક. અને એ બાળકનો જન્મ થાય ત્યારે માતા દુઃખી થાય છે અને માતા શોક કરે છે. તો જન્મના પ્રસંગમાં માતા અને બાળકમાં શોક જોવામાં આવે છે અને ભાગવતમમાં આનું વિસ્તારથી વર્ણન છે. બીજું છે મૃત્યુ, એનો શોક તો આપણે કરવી છીએ, મરી ગયા પછી હો હા કરીને દુઃખને પ્રગટ કરીએ છીએ. અને જરા વ્યાધિ, જરા માને વૃદ્ધાવસ્થા, એને કે વૃદ્ધ થઈ ગયા પછી વ્યક્તિ કેવા કેવા દુઃખ ભોગવે છે, તો એનું અનુદર્શન આપણને આ સંસારમાં થઈ રહ્યું છે. અને રોગ આપણો પોતાનો અનુભવ છે કે રોગ થાય ત્યારે કેટલો શોક થાય છે, કેટલું દુઃખ લાગે છે. તો આ છે જીવિત વ્યક્તિઓના શોકનું અનુદર્શન. જીવતા જીવ શોક થાય છે અને આ રીતે શોક કરવો જોઈએ નહીં. ભગવાન કહે છે કે જીવિત વ્યક્તિઓ માટે તે શોક ન કરવો જોઈએ. કારણ, પંડિતો શું કામ શોક નથી કરતા? કારણ કે એ પંડિત જોવે છે કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં જે શોક છે એ શોક માત્ર શરીરના સ્તર ઉપર છે, પણ પંડિત જે છે એ તો બધાને આત્માના સ્તરે જોવે છે અને આત્માને કોઈ જન્મ મૃત્યુ કે જરા વ્યાધિ હોતું નથી. એટલા માટે પંડિત વ્યક્તિઓ ક્યારેય જીવિત વ્યક્તિ માટે શોક કરતા નથી. હવે તમને કોઈ પૂછે કે પંડિતો જીવિત માટે શોક કેમ નથી કરતા, તો હું જવાબ આપવાનો? શું બોલો, નથી સમજાણું? આને ન સમજાતું હોય કે આને બંધ કરવી, આપણે આવતી એકાદશી રાખજો, કારણ કે પરાણે કઈ મગજમાં જવાનું નથી. આ સમજવાનું તત્વ છે ભક્તો. પંડિત જે છે એ શોક નહીં કરે. શું કામ? કારણ કે જોવે છે કે આ વ્યક્તિ શરીર છે જ નહીં. લોકો કહે છે આનો જન્મ થયો, મર્યો, આ ગઢો થયો, આનું કઈ નથી થયું, કારણ કે આ શરીર નથી, આ શરીરની અંદર રહેવા વાળો આત્મા છે. અને સમગ્ર સંસારને પંડિત જે છે વાસ્તવમાં એ આત્માના રૂપમાં જોવે છે. એટલે જીવિત વ્યક્તિઓ માટે પંડિત ક્યારેય શોક કરતા નથી. કોણ શોક કરે છે? જે લોકો મૂર્ખ છે, જે શરીરના સ્તર ઉપર છે, દૈહિક દેહાત્મ બુદ્ધિમાં જે લોકો છે એ જ વાસ્તવમાં શોક કરે છે. જે લોકો આત્મા અને શરીરના તફાવતને જાણી લે છે એ કોઈ દિવસ શોક કરતા નથી. તો પ્રશ્ન થાય તો શોક ક્યારે કરવાનો? હાલો, જીવિત માટે જ ના પાડી, કરવાનો ક્યારે? કારણ કે મારવાની જ ના પાડી તમે, બરાબર છે ને? શોકને મારવાનો નથી, તો ક્યારે કરવાનો? તો કહે છે કે જ્યારે ભગવાનની વિસ્મૃતિ થાય. ભગવાન જ્યારે મન અને બુદ્ધિમાંથી નીકળી જાય, ભગવાન જ્યારે ભૂલાય, ત્યારે જીવનમાં શોક થવો જોઈએ. ભક્તોની સંગતિ જ્યારે છૂટે, ભગવાનના ભક્તોથી જ્યારે અલગ થવું પડે, ત્યારે જીવનમાં દુઃખ થવું જોઈએ, શોક થવો જોઈએ. અને આપણને એ સમયે તો પરમ પ્રસન્નતા થાય કે હાશ માંડ માંડ આવડા ગયા. જો વાસ્તવિક શોક કરવાની આ સ્થિતિ છે કે જ્યારે ભગવાન કે ભગવાનના ભક્તોની સંગતિ છૂટે. ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે આના વિષયમાં? યુગાઇતમ નિમિષેણ ચક્ષુષા પ્રાવૃષાઇતમ શૂન્યાઇતમ જગત સર્વ ગોવિંદ વિરહણમે. મહાપ્રભુ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ મને ખાલી એક નિમેષ માત્ર સમય જો ચુકાઈ જાય, નિમેષ એટલે આંખનો એક પલકારો થાય, એ સમયને નિમેષ કહેવામાં આવે છે. અને એટલો સમય જો ગોવિંદ ભગવાનનું વિસ્મરણ મને થઈ જાય તો મને એવું લાગે છે કે આ સંસાર શૂન્ય થઈ ગયો છે. શૂન્ય ઇતમ જગત સર્વ, ઈ ગોવિંદ ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં આ સંસાર એકદમ પાનખર જેવું લાગે છે. કેટલો સમય વિરહ થયો છે? ખાલી આંખનો પલકારો પડે એટલો સમય. આ મહાપ્રભુની સ્થિતિ છે. શોક કરે છે ચૈતન્ય મહાપ્રભુ કે એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે મારા જીવનમાંથી ક્યારેય કૃષ્ણનું વિસ્મરણ ન થવું જોઈએ. અને મહાપ્રભુ અને રાય રામાનંદજી, જે રાય રામાનંદજી, જો ચૈતન્ય મહાપ્રભુ એ તો કૃષ્ણ છે અને આ રાય રામાનંદ જે છે એ અર્જુન છે. અર્જુનના અંશ રાય રામાનંદજીમાં છે અને એ બે વચ્ચે ગોદાવરીના તટ ઉપર સંવાદ થઈ રહ્યો છે. અને એ સંવાદમાં ચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું કે રાય રામાનંદજી, આ સંસારની અંદર ભક્તોની સૌથી કઠિન સ્થિતિ કઈ છે? ભગવાનના જે ભક્તો છે એના જીવનમાં સૌથી દુઃખદ સમય કયો છે? ત્યારે રાય રામાનંદજી કહે છે કે ભક્તોના સંગથી અલગ થવું એ વાસ્તવમાં સંસારના જીવનનું સૌથી મોટું દુઃખ છે, ભક્તોનું, જે લોકો શુદ્ધ ભક્ત છે. કારણ કે શુદ્ધ ભક્ત જે હોય ને એ ક્યારેય કૃષ્ણને ભૂલવા માંગતા એક ક્ષણ માટે નહીં. આ ભક્તની સ્થિતિ છે. અને એટલા માટે આપણને તે આ સાધુ સંગ, આ કીર્તન કથા, આની વેલ્યુ જો તમારે સમજવી હોય ને તો એક વાર ભક્તોના સંગથી બહાર નીકળી જવો થોડા, હે, અને પછી તમને ખબર પડશે કે આ સત્સંગ, આ હરિનામ, આ ભગવાનની કથાઓની શું વેલ્યુ છે. થોડા નીકળો બહાર કે ભક્તો જો જીવનમાં ન હોય કેટલી તકલીફ પડે છે જીવનમાં. તમે હમણાં વેકેશન આવે ને, વેકેશનમાં તમે જયારે ગામડાઓમાં જાઓ અને ત્યાં તો ભક્તો મળતા નથી મહિનો સુધી પછી, હે, અને એ સમયે આપણી શું સ્થિતિ હોય છે? અમુક અમુક ભક્તોએ અનુભવ કર્યો છે ભક્તોથી અલગ રહેવાની સ્થિતિ શું થાય છે. એટલે ભક્તોનું દુઃખ હોવું જોઈએ. અને આપણે તો ભક્તો આવે કે જાય, આપણે શું ફેર પડે? છે દુઃખ જીવનમાં? કૃષ્ણ આપણા જીવનમાંથી, અરે દિવસમાં હજાર વખત કૃષ્ણનું વિસ્મરણ થાય છે છતાં જીવનમાં ક્યારેય શોક થયો ઘરે બેહી? ક્યારેય આંસુ નીકળ્યા આંખમાંથી કે અરે આજ તો 10 કલાક સુધી મને કૃષ્ણની યાદ ન આવી? અને આપણે કેવી છીએ, અમે ભક્તો છીએ, વૈષ્ણવો છીએ, શું ભક્તિ દેખાય છે? કારણ કે ભગવાન નથી, આપણી ઉપર ભગવાનની એટલી મોટી કૃપા નથી, છતાં આપણને કોઈ જાતનું દુઃખ નથી, હેને, અને બધું આપણા બાપાનું હોય એમ સંસારમાં મોજથી વિચરણ કરવી છે, હેને. ભગવાન યાદ આવે ન આવે, ભક્તોની સંગતિ મળે ન મળે, આપણને કોઈ ફરક નથી પડતો, હેને. અને શુદ્ધ ભક્તની સામે જો કોઈ તમે શરત મૂકી દો કે આખી દુનિયા તમારા એકલાના નામ ઉપર કરી દેવી, બદલામાં તમારે એક જ કાર્ય કરવાનું, શું? એક ક્ષણ માટે ભગવાનને ભૂલી જવાના છે. આખી પૃથ્વી તમારા નામ ઉપર. એક શુદ્ધ ભક્ત એ પૃથ્વીને છોડી દેશે પણ ભગવાનને એક ક્ષણ માટે વિસ્મરણ એ ભક્ત ક્યારેય સહન કરી શકતો નથી. આ શુદ્ધ ભક્તોની વાત થઈ રહી છે. આપણે તો વિચાર કરતા છું કે એવું કોઈ દી સંભવ છે કે એક ક્ષણ માટે તે, અને માની લો આ ઓફર આપણે આવી હોય તો, એમ વિચાર કરો કે આખી પૃથ્વી અને બદલામાં એક ક્ષણ માટે ખાલી ભગવાનને ભૂલી જવાના. આપણે આવવા દે ને ભગવાનને, કાલ માળા કરી લેશું, આજ ન થાય કઈ નહીં. આપણો આ સ્વભાવ છે, કોઈ લાલસા નથી ભગવાન પ્રતિ. પણ શુદ્ધ ભક્ત આખી પૃથ્વીનું રાજ્ય આપી દો છતાં એ ભગવાનને ભૂલવા માંગતો નથી. એક ક્ષણની વાત છે, ખાલી એક ક્ષણ. અને આ વાત આપણને નહીં સમજાય કારણ કે શુદ્ધ ભક્તોના સ્તરની વાત છે, હેને. એ તો જયારે તમે પોતે શુદ્ધ ભક્ત બનશો ત્યારે ખબર પડશે કે એક ક્ષણ માટે કૃષ્ણને ભૂલવા એનું દુઃખ શું છે જીવનમાં. એ લેવલ આવ્યા પછી સમજાશે. તો સંસારની સમસ્યાઓને એક બાજુ મૂકો અને એક બાજુ આ ભગવાનને ભૂલવાની ઓફર મૂકો, અને તમે એ ભક્તને કહો કે તમારી આ જે સમસ્યાઓ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એક ક્ષણ ભગવાનને ભૂલવા એ મહત્વનું છે? તોય તે શુદ્ધ ભક્ત પોતાની બધી સમસ્યાઓને છોડે છે પણ ભગવાનને છોડતા નથી. એક ક્ષણ માટે ભગવાનને ભૂલવા તૈયાર નથી. અને આપણે કીધું હોય સત્સંગમાં કેમ નહોતા? એ પ્રભુજી અમારે મહેમાન બેહવું પડે એમ જ હતું. આ આપણી સ્થિતિ, બેહારો આ વાક્યમાં આપણી પોતાની જાતને. આપણી ભક્તિ ક્યાં ચાલી રહી છે? આપણી ભક્તિ, હે ને, આપણે પૂછીએ તમે માળા કેમ નથી કરતા હવારે, એમ તો સોળ માળા કરતા હોય, પણ પૂછો કે નહીં તમે રેગ્યુલર જબ કેમ નથી કરતા? પ્રભુજી મારી તો નોકરી જ એવી છે ને, એને ટાઈમ જ નથી મળતો. આપણે આ સંસારની પ્રત્યેક સમસ્યાઓ માટે કૃષ્ણને છોડી રહ્યા છીએ. હે, અને ઈચ્છા શું છે? ગોલોક વૃંદાવન ભગવાનના ધામમાં જવાની ઈચ્છા છે. અને સ્થિતિ જુઓ, વારી ઘડીએ કૃષ્ણનો ત્યાગ કરવી છે. મહેમાન આવ્યા, કૃષ્ણને છોડો. નોકરી છે, કૃષ્ણને છોડો. બિઝનેસ છે, કૃષ્ણને છોડો. ભૂખ લાગી છે, પ્રસાદ પહેલા લ્યો, સત્સંગમાં પછી જાજો. જીવનના પ્રત્યેક એંગલમાં કૃષ્ણ છૂટી રહ્યા છે. અને તોય આપણે ગર્વથી કહેવી છીએ અમે ઇસ્કોનના ભક્ત છીએ. અરે ટાઈમે પ્રવચનમાં આવવાનો સમય આપણને નથી મળતો, અને આપણે કહેવી છીએ અમે કૃષ્ણની ભક્તિ. અને પછી પાછા પ્રશ્ન કરે, પ્રભુજી ભગવાન આપણી ઉપર કેમ કૃપા નહીં કરતા હોય, દયા નહીં આવતી હોય? એને તો આવે છે, પણ તમે જીવનમાં કઈ એને લાવો તોય આવે ને. પ્રતિ ક્ષણ આપણે ત્યાગ હકીકતમાં સંસારનો કરવાનો છે, અને આપણે કરી રહ્યા છીએ ભગવાનનો, ભગવાનને છોડી રહ્યા છીએ. સોળ માળા નથી થતી. અરે તમને ખબર છે કે આ સંસારમાં આત્માનું કલ્યાણ કરવા વાળું એક જ વસ્તુ છે, અને એ છે ભગવાનના નામનો જપ. તો એ જપને છોડી અને દુનિયાભરના કામ આપણે કરવી છે, પણ ભગવાનનું નામ લેતા નથી, અને ઈચ્છા રાખવી છે કે ભગવાન આપણી ઉપર કૃપા કરે. કઈ રીતે સંભવ છે? ત્યાગ કૃષ્ણનો નથી કરવાનો, ત્યાગ આ સંસારની વિષય વાસનાઓનો કરવાનો છે, સંસારના ફાલતુ કામોનો ત્યાગ કરવાનો છે, જે કાર્યના કારણે તમે ભગવાનની કે ભગવાનના ભક્તોની સંગતિ નથી લઈ શકતા. ત્યાગ આનો કરવાનો છે. અને આપણે ત્યાગ કરવી છીએ મંગળા આરતીનો, ત્યાગ કરવી છીએ હરિનામ જપનો, ત્યાગ કરીએ છીએ શ્રીમદ ભાગવતમનો, જેને ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ તો પાંચ મહાસાધનો છે. આ જે વ્યક્તિ કરે એ સંસારથી મુક્ત થાય છે. અને હવે તમે વિચાર કરો કે આપણે ને કૃષ્ણ હારે કેટલું સેટિંગ છે. એ લાગે છે આપણું સેટિંગ કઈ ભગવાન હારે મેળ ખાય છે? નથી ખાતું. હજી એક ત્રીજું ઉદાહરણ આપવાનું. એમ માની લો બે પિંજરા હોય, એક પિંજરામાં સિંહ, ચિત્તો, વાઘ, દીપડો, રીછ, શિયાળ આવા બધા પશુઓ હોય ભયંકર, અને એક પિંજરામાં આ સંસારની વસ્તુ હોય, એસી, ટીવી, ફ્રીજ, સોફા, છોકરા છોકરી, પત્ની, બધું એક પિંજરામાં હોય. અને પછી ચોઈસ આપવામાં આવે કે આ બે માંથી ચોઈસ કરવાની, તમારે એકમાં જવાનું છે, કયા પિંજરામાં જવું જોઈએ? હૃદયથી સાચો ઉત્તર આપજો. હું પૂછી શું કામ? કયું, પશુઓ વાળું સોફા વાળું? સોફા વાળું. સવજી કાકાનું કેવું છે, સોફા વાળા પિંજરામાં જવું જોઈએ. આવો ચૈતન્ય મહાપ્રભુ શું કહે, આ એમનું ઉદાહરણ છે. મહાપ્રભુ કહે છે કે ઓલું પશુઓ વાળું પિંજરું છે ને, એમાં જવું જોઈએ. શું કામ? કારણ કે એમાં તમે જાશો એ હિંસક પશુઓ તમને ફાડીને ખાઈ જાય, મરી જશો. તમે શરીર છોડશો પણ તમારી ભક્તિ નાશ થવાની નથી. નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ભક્તિ નાશ નહીં થાય. આત્મા બીજા શરીરમાં જશે, ત્યાં વળી પાછો તમને ભક્તિનો સંજોગ મળશે. પણ જો તમે ઓલા સોફાવાળામાં ગયા, હે, ભૌતિક વિષય વાસનાઓ, અને એ ભૌતિક વસ્તુની સંગતિ જીવના ભજનને નષ્ટ કરે છે, ભક્તિનો નાશ કરે છે. અને ત્યારે મહાપ્રભુ આ શ્લોક બોલ્યા છે ચૈતન્ય ચરિતામૃતમાં, અસત સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. વૈષ્ણવો જે છે એમાં એક જ આચરણ હોવું જોઈએ કે જે વસ્તુ ભક્તિમાં પતન કરાવે છે એવી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ જીવનમાંથી. અને આપણે એવું જ ભેગું કરવી જ કરે. અને એટલે તો આપણને ટાઈમ નથી મળતો માળા કરવાનો, સત્સંગમાં આવવાનો, મંદિરે જવાનો. સમય આપણી પાસે નથી. એનું કારણ શું છે? આજ કે જે અસત વસ્તુઓ છે એને બહારથી લાવી લાવીને ઘરમાં ભેગી કરી છે, અને એ વસ્તુઓને હાચવવામાં, એનું મેન્ટેનન્સ ભરવામાં, એને મેન્ટેન કરવામાં આપણે સત્સંગને ચૂકી જાવી છે. એટલે મહાપ્રભુ કહે છે અસત સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. અસત વસ્તુઓનો હંમેશા ત્યાગ કરવો જોઈએ, અને સત્સંગમાં જવા માટે લાલાયિત રહેવું જોઈએ. આપણે લાલાયિત રહેવું જોઈએ, લાલ ન થવું જોઈએ. એમ લાલ થવું એટલે સત્સંગમાં જવું હોય અને આમ ઈચ્છા ન હોય, પછી ક્રોધ આવે એટલે મોઢું લાલ થઈ જાય ને. પણ સેવા આપી હોય અમુકને પરાણે પરાણે આવવું પડતું હોય, લાલાયિત રહેવું જોઈએ કે નહીં, ક્યારે એકાદશી આવે અને ક્યારે આગળ ભગવદ્ ગીતા સાંભળવા મળે, ક્યારે રવિવાર આવે અને હું મંદિરે જાઉં, ક્યારે મને બધા ભક્તોની સંગતિ મળે, ક્યારે હું બધા વૈષ્ણવને જોઈશ, આ લાલસા રહેવી જોઈએ હૃદયમાં. અને આપણે હાશ માંડ પ્રવચન પૂરું થયું, આને કહેવાય લાલ. સમજાય છે? લાલ નથી બનવાનું, લાલાયિત થવાનું છે. લાલાયિત બનવાનું છે કે ભગવાનની સેવા પ્રતિ રૂચિ હોવી જોઈએ, કે હું રોજ 12 કલાક આ સંસારની સેવા કરું છું, કમસે કમ 1 કલાક સાંજે મને ભગવાનની સેવા મળશે, એની લાલસા હોવી જોઈએ હૃદયમાં. આ છે ભક્તિ. એને આ તો ફોન કરીને બોલાવીને પછી કોને વહીવટ આપ્યો છે? સેવાને જે વહીવટ માનતા હોય ને એના માટે આ વસ્તુ નથી. એને લાલસા રહેવી જોઈએ જીવનમાં. અને આવી રીતે જીવનમાં શોક થવો જોઈએ ક્યારે? જ્યારે ભગવાનની વિસ્મૃતિ થોડી ક્ષણ માટે જીવનમાં થાય ત્યારે વ્યક્તિને શોક થવો જોઈએ. જેમ ગોપીઓ શોક કરે છે વૃંદાવનમાં કૃષ્ણના વિરહમાં, ગોપીઓનો શોક તમે જાણો છો પ્રસિદ્ધ. પ્રહલાદ મહારાજનો શોક, નરસિંહદેવે પૂછ્યું પ્રહલાદ મહારાજને આમ, એ કે તને હું પ્રસન્ન થઈ ગયો છતાં તારા જીવનમાં થોડુંક દુઃખ લાગે છે, તને દુઃખ કઈ વાતનું છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે પ્રભુ, આ સંસારની અંદર શરીર ધારણ કરેલા જીવ તમારું ભજન નથી કરતા અને તમારી ભક્તિ નહીં કરવાના કારણે એ લોકો નરકમાં જઈ રહ્યા છે, આનું મને દુઃખ લાગે છે. આ ભક્તો શોક કરે છે. જુઓ શું શોક કરે છે, કે સંસારના જીવો ભક્તિ નથી કરતા એના માટે ભક્તો દુઃખી થાય છે. શોક કરવો જોઈએ, અહીંયા પ્રહલાદ મહારાજ શીખવાડે છે. રુક્મિણીજીએ શોક કર્યો છે જ્યારે ભગવાનને પત્ર લખ્યો હતો ને, આવો મન લેવા. આ સિસ્ટમ તો પહેલે જ હાલી આવે છે ભગવાનના વખતથી. રુક્મિણીજીએ પત્રમાં લખ્યું હતું કે જો તમે મને કાલે સવાર સુધીમાં લેવા નહીં આવો તો હું શરીર છોડી દઈશ, પણ શિશુપાલ સાથે હું વિવાહ નહીં કરું, હું મૃત્યુને પસંદ કરીશ. આ શોક રુક્મિણીજી કરી રહી છે. કોના માટે? કૃષ્ણ માટે. અર્જુનનો શોક હતો જ્યારે ભગવાન અહીંયા પોતાની લીલા પૂરી કરી અને પોતાના પ્રકટ ધામમાં જ્યારે ગયા ત્યારે અર્જુનને યુધિષ્ઠિર મહારાજને આગળ શોક કર્યો કે ભાઈ, આ ગાંડીવ અને એ ગાંડીવધારી અર્જુન, આ મારો રથ, આ બધું હવે કામનું નથી. કારણ કે કૃષ્ણ જ્યારે અહીંયા નથી તો આ બધી વસ્તુઓનો શું લાભ છે? કારણ કે આ બધાની મહત્તા ત્યાં સુધી છે જ્યાં સુધી કૃષ્ણ અહીંયા હયાત હતા. એને અર્જુન શોક કરે છે. તો યુધિષ્ઠિર મહારાજે કીધું કે આટલો બધો વિરહ છે તો તું જીવે છે કેમ? ત્યારે કહે છે કે ઈ કૃષ્ણના મુખેથી જે ભગવદ્ ગીતા મેં સાંભળી હતી એટલે મારો પ્રાણ આ શરીરમાં ટકી રહ્યો છે. યુધિષ્ઠિર મહારાજ આગળ અર્જુન શોક કરી રહ્યા છે કે ગીતાના આધારે હું જીવી રહ્યો છું, નહીતર હું ક્યારનો મરી ગયો હોત, કૃષ્ણ વગર મારું કોઈ અસ્તિત્વ નથી. અર્જુન શોક કરે છે. તો આ બધા જે શોક શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે આ વાસ્તવમાં તમોગુણ નથી, આ કોઈ આસક્તિના કારણે શોક નથી, આ ભગવાનની શુદ્ધ ભક્તિના કારણે શોક છે. અને આને જ કહેવામાં આવે છે કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ભાવના. આ છે કૃષ્ણ ભાવના. શોક થવો જોઈએ ભગવાન માટે, ભગવાનના ભક્તો માટે શોક હોવો જોઈએ. પણ આપણો શોક કેવો છે ખબર છે? બસ આ અંતિમ આપીને હવે હું પૂરું કરીશ એટલે દુઃખી ન થતા, તમે શોક ન કરતા બેઠા બેઠા અહીંયા અત્યારે. તો વસ્તુના આધારે શોકનું લેવલ નક્કી થાય. માની લો અહીંયા હું હમણાં 10 રૂપિયાની નોટ ફાડી નાખું તો લગન 10 રૂપિયા હું છે ભાઈ, તો આ ફાડે કારણ કે આ 52 થોડી વેલ્યુ હોય પૈસાની, હે ફાડી નાખે. વળી હું 50 પાડું તો અમુકને થાય, એને 50 રૂપિયા હોત તો વડાપાવ ને એવું તો આવે જ અત્યારે મોંઘવારીમાં, એને હું કેમ ફાડી નાખીએ છીએ? 100 રૂપિયાની નોટ ફાડવી તો, પણ 500ની નોટ જયારે ફાટે ત્યારે તેમ થાય ફાડી હોત તો અમને દેવામાં હું વાંધો હતો, એ દુઃખ લાગે ને. આ ડેમો કરાય નહીં આપણે અહીંયા, નહીં આને જો પ્રેક્ટિકલ કરે તો શોકનું લેવલ અહીંયા તમને સમજાય. બોલો, અહીંયા હું 500ની નોટ આમ ફાડતો હોય ને તો અહીંયા તમારા મોઢા ઉપર તમારા શોકનું લેવલ પ્રગટ થવા માંડે, થાય કે નહીં? હે, અને 1000ની નોટ ફાડી હોય ત્યારે તો દસ ની નોટ ફાડી ત્યારે આપણને એટલો શોખ નહોતો જેટલો શોખ હજાર ની નોટ ફાડવામાં થાય છે. હેને તો જેવું લેવલ વધતું જાય, જેટલા મીંડા વધે એમ આપણો શોખ વધે, અને મીંડા જેમ ઘટે એમ આપણો શોખ ઘટતો જાય. મતલબ આપણો શોખ જે છે એ વસ્તુની આસક્તિના કારણે છે. જે વસ્તુમાં આપણી આસક્તિ જેટલી એટલો આપણો શોખ વધે. હવે માની લો કે આપણા ઘરે છોકરાઓ હોય અને એ છોકરાને આપણે મર્સિડીઝ લઈ દીધી હોય રમકડાની, છોકરાઓને દીધ હોય ને રમકડાની ગાડી લઈ દીધી હોય, અને પછી છોકરો એ ગાડી તોડી નાખે હે, અને એને પપ્પા પાસે જાય, પપ્પા આ મર્સિડીઝ તૂટી ગઈ, તો બાપા શું કહે? કાંઈ વાંધો નહીં, બીજી લાવી દઈશ, હે ને, દુઃખ નહીં થાય. પણ એના બાપાની મર્સિડીઝ જો તૂટી ગઈ હોય તો, એને જે ઓલી ઓરિજિનલ હોય એ તૂટે તો એ પિતાના હૃદયમાં કેટલો શોક થાય. હે ઓલા બાળકની તૂટી ગઈ તો વાંધો નહીં, પણ પોતાની ઓરિજિનલ તૂટી તો ભયંકર દુઃખ પ્રગટ થાય છે. એમ આપણો એ વસ્તુના આધારે આપણો શોક વધતો ઓછો થયા કરે છે. તો વાસ્તવમાં પંડિત જે છે એ કોઈ વસ્તુ માટે શોક કરતો નથી. અને આપણામાં આસક્તિ છે કે નહીં ક્યારે ખબર પડે? કે ગમે એટલી વસ્તુ કદાચ આ સંસારમાં ખોવાઈ જાય, કોઈ લઈ જાય, અને છતાં જો દુઃખ ન થાય, શોકના ચિહ્ન હૃદયમાં પ્રગટ ન થાય, ત્યારે સમજવું કે સંસારની વસ્તુમાં આપણી આસક્તિ નથી, આપણે પંડિત બનવા બાજુ જઈ રહ્યા છીએ. અને અર્જુનનો જે શોક છે અત્યારે એ શોક કેવો છે ખબર? અર્જુન શોક કરે છે કૃષ્ણને છોડીને બધા માટે. અર્જુન કહે છે, ઓલા પિતામાં ભીષ્મ મારા દાદા છે મરી જાહે, ઓલા દ્રોણાચાર્ય મારા ગુરુ છે એ મરી જાહે, હેને, ઓલો દુર્યોધન મારો ભાઈ છે એ મરી જાહે. અર્જુનને બધા માટે શોક થયો, પણ એક શ્લોક તમે એવો સાંભળ્યો જેમાં એને કીધું હોય કૃષ્ણ મન તમારા માટે શોક થાય છે? આ બે અધ્યાયમાં જે ચર્ચા થઈ એમાં અર્જુન એકય વાર કૃષ્ણના વિષયમાં બોલ્યા. અર્જુને શોક કર્યો કોની હાટું? ઓલા ઉભા હતા બીજા બધાની હાટું, અને એ પાછા જીવતા હતા. હવે એટલી જ બુદ્ધિ હોવી જોઈએ ને કે રોવાનું ક્યારે હોય? એ વયા જાય ત્યારે. હવે અર્જુન ક્યારે રોવે? હજી સામે ઉભા છે, અને પાછો અર્જુન કહે છે કે આવડા જવાના છે. તમે જુઓ અર્જુનની કેટલી હીન સ્થિતિ છે અહીંયા, હેને, હજી ઓલા મર્યા નથી, મરવાના છે. તો અર્જુન કહે છે મારા પિતામાં મરવાના છે, હેને, એનું શું થાય? મારા ગુરુ મરશે, મારા ભાઈઓ, પણ એ મરવાના છે, હજી વાર છે, જીવતા છે. તમે કોઈ એવો વ્યક્તિ જોયો કે તમે એને ઘરે જાવ બેઠા બેઠા રોતો હોય, તમે પૂછો હું કામ રોવે? મારા બાપા મરી જવાના છે. તો પણ તો આપણે એને કેવી ને, પણ હજી મર્યા જ નથી ને, હે, મરવાના છે તો વાર છે. તો જીવિત માટે શોક કરવો જોઈએ, અને આપણે કરવી છે ક્યાં? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. તો જેમ નોટમાં ઝીરો હોય પણ એ નોટની વેલ્યુ થાય છે આગળ એક લાગે, તો એમ આપણા જીવનમાં જે આ બધા નાના મોટા શોક જે છે એ વાસ્તવમાં બધા શું છે? ઝીરો. પણ જ્યાં સુધી કૃષ્ણ રૂપી એકડો આગળ નહીં લગાડો ત્યાં સુધી ઝીરોની કોઈ કિંમત રહેતી નથી. એટલા માટે જીવનમાં જો શોક કરવો હોય, દુઃખી થવું હોય, તો કૃષ્ણ માટે થવું જોઈએ, હે ને. જેમ પ્રહલાદ મહારાજ થાય છે, રુક્મિણીજી થાય છે, ગોપીઓ જેમ શોક કરે છે, તો કારણ કે કૃષ્ણ છે ને એકડો, હવે એકડા વગરના મીંડા ગમે એટલા હોય તો એની વેલ્યુ શું છે? માનો તમને એક બહુ મોટી નોટ આપવામાં આવે, એમાં આગળ કોઈ અંક ન હોય, બસ ખાલી 10 ઝીરો લગાડ્યા હોય, અને ક્યાંક વાપરો આને, વેલ્યુ એકની છે ને. હે, તો એક જે છે એ કૃષ્ણ છે. એટલે કૃષ્ણની કિંમત કરતા શીખો જીવનમાં, હે ને, એકડાની કિંમત છે. તો એ કૃષ્ણરૂપી એક જો આગળ લાગશે, હે ને, તો આપણું જીવન વાસ્તવમાં સફળ બનશે. પણ એ સમજો કે કૃષ્ણ જેવું કિંમતી આપણા જીવનમાં બીજું કાંઈ છે નહીં. બધી વસ્તુ છે પણ એ ઝીરોના મૂલ્યની છે, અને કિંમતી છે એ કૃષ્ણ છે. તો શોક નથી તો સમજી લેવું જોઈએ કે આપણા જીવનમાં આસક્તિ નથી. અને આનું પ્રેક્ટિકલ આપણા જીવનમાં કરતું રહેવું જોઈએ કે મારામાં કેટલી આસક્તિ વધી છે, કેટલી ઘટી છે, આપણે ભગવાનથી કેટલા આસક્ત છીએ, શાસ્ત્રમાં જે પ્રમાણે બતાવી છે એ ભક્તિ મારા જીવનમાં થાય છે કે નહીં. જો નથી થતી તો વાસ્તવમાં ભગવાન માટે આપણને શોક હોવો જોઈએ કે ગીતા અને ભાગવતમાં જેમ કીધું છે એ પ્રમાણે મારું ભજન હાલતું નથી. હેને તો સાર આ શ્લોકનો એ છે કે જે વ્યક્તિ આત્માની કિંમત સમજે છે એ વાસ્તવમાં પંડિત છે, અને જે શરીરની કિંમત સમજે છે એ પંડિત નથી. તો અર્જુન શોક કરી રહ્યા છે શરીર માટે, અને કૃષ્ણ સમજાવે છે પંડિત જે હોય એ ક્યારેય શરીર માટે શોક કરતા કોના માટે કરે છે? આત્મા માટે. તો બે વિષય હતા આ શ્લોકમાં, જીવિત માટે શોક ન કરવો જોઈએ અને મૃત વ્યક્તિ માટે શોક ન કરવો જોઈએ. તો જીવિત માટે ન કરવો જોઈએ એ સમજાઈ ગયું, મૃત માટે કેમ ન કરવો જોઈએ ઈ કૃષ્ણ આગળના શ્લોકથી પ્રારંભ કરશે આત્માના વિષયમાં જ્ઞાન સમજાવી. તો એનો જવાબ આપણે આગળના શ્લોકો દ્વારા મેળવશું આવતી એકાદશીએ. તમે 15 દિવસે એકવાર મળો છો એટલે આજ તમારો ટાઈમ મેં થોડો ખેંચી લીધો. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. અને પ્રશ્ન